सदानन्दाम् बोधि स्मितरुचिरपूरणेन्दुवदन प्रफुल्लाम् भोजन्म सदसदृशशोभाक्षियुगल कृपा परावार शीत सकल जीवाति सुखद महाश्रेयो मूर्ते जयति सहि नारायण मुनि स्वामी नारायण नीलकंठ नारायण हरि हरि कृष्ण सहजानंद कृष्णोस्तु मे हृदि भवसं भवभीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रत दान तव क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान
की जय
श्री हरि कृष्ण
महाराज की जय
श्री लक्ष्मी नारायण देव की जय वामेयस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसी वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये श्रीकृष्णं हृदि चिन्तये पहला भक्तो सर्वावतारी भगवान स्वामी नारायणे पोताना करकमल मा पेन लईने सुंदर मजाना मंत्रो लिख्या ये आपनी कल्याण करनारी शिक्षा पत्री छे तो ये अद्भुत शिक्षा पत्री खरेखर अपना माटे महामंत्र रूप छे एना एक एक मंत्रो ए गावा जेवा छे वामेयस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसी वामेयस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसी वामेयस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृंदावन विहारं तं
श्रीकृष्णं हृदि चिन्तये
यस्यास्ति वक्षसि તમે બોલ્યા કે નહીં? ન ભાઈ, ઠીક છે, ગાતા ન ફાવે તો કઈ નહીં, પાળતા આવડે એટલે પાર, ગાય તો કઈ મેળ પડે એવું નથી, પાળે મેળ પડશે. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ આ પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. શિક્ષાપત્રીનું ગુજરાતી સૌ પ્રથમ પ્રકાંડ પંડિત પૂજ્યપાદ નિત્યાનંદ સ્વામીએ કર્યું છે. એ ગુજરાતી આપણે દરેક શ્લોકનું નિત્યાનંદ સ્વામીનું કરેલું જ વાંચીશું, જે પ્રસાદીનું છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. શ્રીકૃષ્ણમ હૃદય ચિંતયે, હું મારા હૃદયને વિશે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને જેના વક્ષસ્થળને વિશે એટલે છાતીમાં લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે, એવા શ્રીકૃષ્ણનું હું ધ્યાન કરું છું. ચિંતયે, ચિંતવવું એટલે કે ધ્યાન કરવું. વાલા ભક્તો, આ ગ્રંથ સમજવાનો છે. આમાં મોટા મોટા આખ્યાનો કે લીલા ચરિત્રો આવવાના નથી. વળી શતાનંદ સ્વામીનું ભાષ્ય, એના ઉપર બીજા બધા એના લખાણો, શતાનંદ સ્વામીનું ભાષ્ય એટલે અર્થદીપિકા ટીકા, પછી રઘુવીરજી મહારાજનું ભાષ્ય, એના ઉપર ભગવત પ્રસાદજી મહારાજની ટીકા, વળી સુખમુનિની હેતુ ટીકા, વળી ભાવ પ્રબોધિની વિહારીલાલજીની ટીકા, આ બધામાંથી અન્ય બીજી જે કોઈ મોટા મોટા સંતોએ શિક્ષાપત્રી ઉપર આલોચના કરી છે, એમાંથી જે કાંઈ કલ્યાણના કરનારું મને જણાણું એવું એવું તમારી આગળ મતિ પ્રમાણે રજૂ કરું છું. ખાસ તો આપણને ભગવાનની આજ્ઞા પાળવાનું બળ મળે, કાંઈક ભૂલ કરતા હોઈએ વર્તનમાં કે સમજણમાં, તો શિક્ષાપત્રીની કથા દ્વારા આપણી વર્તનની અને સમજણની ભૂલો સુધરી જાય. ઘણું ખોટું વર્તાતું હોય, અવળું, તો એ સવળું વર્તાય. ઘણું વધારે વર્તાતું હોય તો એ માપે વર્તાય. ઘણું ઓછું વર્તાતું હોય તો એ વધારે કરી અને માપે કરીએ. પણ શિક્ષાપત્રીની કથા દ્વારા ભગવાનને ગમીએ એવા થઈએ. આપણે તો ભગવાનને વાલા થવું છે, હે, બીજી કોઈ વાતમાં માલ નથી. તો વાલા ભક્તો, ભગવાન આ મંગલાચરણના શ્લોકમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે. જોકે આમાં બધા વાદવિવાદો ઘણાય છે, પણ બહુ ઝાઝા વાદવિવાદમાં આપણે પડવું નથી, કારણ કે એ પંડિતોનું કામ, આપણે કાંઈ એવા પ્રકાટ પંડિત નહીં. પ્રખર પંડિતો હોય ને, એને વાદવિવાદ બધો શાસ્ત્રાર્થ બધો કરવો જોઈએ, કારણ કે એને આવડે કરવો. મને એવું કાંઈ ફાવે નહીં. તમારી યારી સીધે સીધી માથાકૂટ કરવા વાળો માણસ હું, એટલે આપણે બહુ શાસ્ત્રાર્થ શાસ્ત્રાર્થ નથી મને આવડતો, એટલે હું એમાં પડતો નથી. અને હું માનું છું કે તમારે એની જરૂરી નથી. આપણે કેળા ખાવા સાયલ કાઢી નાખવી. પહેલી શંકા એવી કરવામાં આવી કે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લખી તો વ અક્ષરથી પ્રારંભ કેમ કર્યો? પહેલો અક્ષર વ આવે ને, વામે યશ સ્થિતા રાધા, એવું શતાનંદ સ્વામીએ પોતાના અર્થદીપિકા ટીકામાં લખ્યું કે વથી પ્રારંભ કેમ કર્યો, એમાં કાંઈ વિશેષતા ખરી? કારણ કે વામેશ સ્થિતા એવું લખ્યું, એને બદલે યસ્ય વામે સ્થિતા રાધા એવું લખી શકાય, હાલે, અથવા તો આમે લખી શકાય રાધા સ્થિતા યસ્ય વામે, તો વથી કેમ લખ્યું? પછી સ્વામી એનું સમાધાન આપે છે, વકાર છે ને એ અમૃત બીજ છે, સાથી તો કે અમૃત સિદ્ધિ યોગ છે, પ્રચુર સિદ્ધિ યોગ પણ છે, એટલે વથી જે તમે કરવા ધાર્યું હોય એની સિદ્ધિ થઈ જાય. સુકન્યાળ કે ને આપણે, તો કે ભાઈ આવું તમે કહો છો કઈ પ્રમાણ? પછી આમાં બધી વાતમાં પ્રમાણની માથા કોઈ તો ઊભી જ રહે કે કાંઈ આનું પ્રમાણ છે કે તમે કંઈક ગળામાંથી ઘડીને જવા દો છો. કારણ કે ભાઈ રઘુવંશ કાવ્ય કાલિદાસનું છે, એના ઉપર મલ્લીનાથે ટીકા લખી છે, એમાં આવો અર્થ કર્યો છે, આ પ્રમાણ આપ્યું. હવે એક બીજી વાત આવી કે રાધાજી ડાબા પડખેને વિશે રહ્યા છે એવું કહ્યું, તો રાધાજી ડાબે પડખે જ કેમ? જો કે ઘણી શંકાઓમાં તમને એમ થાય છે કે આપણે એવું માથાકૂટ કરો છો, હવે ડાબે રહ્યા જમણે રહ્યા હું ફેર પડી ગયો. પણ ભાઈ આમાં તો એવું છે ને, ઝીણા મોટા ઘણા ફેરો જોવામાં આવે છે કે રાધાજી ડાબે શું કરવા, જમણે રે તો વાંધો જ કઈ, જમણી બાજુ રાધાજી રે જ કઈ વાંધો, કે કોઈ નિયમ છે એવો? ત્યારે સમાધાન શતાનંદ સ્વામી કરે છે, સેવકત્વાત, રાધાજી સેવક હોવાથી ભગવાનની ડાબી બાજુ છે. તો વળી પછી શંકા કરી કે સેવક હોય અને ડાબી બાજુ જ રહેવું એવો કોઈ નિયમ છે? સેવક જમણી બાજુ રહે તો વાંધો. ત્યારે કે ભાઈ શિષ્ય હોય, સેવક હોય, જે નાનો હોય, ભક્ત હોય, એ ડાબી બાજુ રહે, બેસે, ઊભો રહે, એવી શાસ્ત્ર અને સમાજની પ્રાચીન પરંપરા છે. એટલા માટે રાધાજી, લક્ષ્મીજી કે નર, ભક્ત, આ બધા ભગવાનની ડાબી બાજુ પધરાવવામાં આવે છે. ભગવાન જમણી બાજુ હોય અને ભક્ત ડાબી બાજુ હોય, આવો નિયમ છે. જ્યારે આ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે એવી એક વાત આવે છે કે લક્ષ્મીજીને જમણી બાજુ થાપી દીધા અને નારાયણને ડાબી બાજુ બેહેટ દીધા, આ તો વિધિ થઈ ગયો, સમજ્યા? અને પછી મહારાજને કોઈકે કીધું કે આ ગડબડ ગોટાળો નો થયો કે કેમ, આ તો ઊંધું થયું. ભગવાન કે હવે આપણને શી ખબર, પણ હવે એ બે સમજું છે, ઘટતું હશે એમ એની મેળે કરી લે. અને પછી એમ કહેવાય છે કે હવારે જોયું ત્યારે લક્ષ્મીજી એની મેળે આ બાજુ આવી ગયા, નારાયણ ઓલી બાજુ આવી, એ બેને યોગ્ય જગ્યાઓ પોતાની મેળે પાસ કરી લીધી. આમાંથી એ પણ સમજવા જેવું છે કે કેટલા પ્રતાપી આ લક્ષ્મીનારાયણ દેવ, કે એ મૂર્તિઓ માત્ર મૂર્તિઓ નથી, સાક્ષાત ભગવાન છે. એ નહીતર તો આપણે બચમાં લઈને ફેરવવા પડે ને, આજે એની મેળે ફરી ગયા, ડાબી બાજુ લક્ષ્મીજી આવી ગયા. અચ્છા, હવે એક બીજી વાત કરે છે, વામે યશ સ્થિતા રાધા, તો રાધાજીના નામ ઘણા હોય છે શાસ્ત્રમાં, તો અહીંયા રાધા જ નામ કેમ લખ્યું? વૃષભાનુ કુમારી કે બીજું ત્રીજું કોઈ નામ લખ્યું નહીં, ને રાધા નામ લખ્યું. ત્યારે એમ કહે છે કે રાધાજી છે ને એ પરમાત્માના અતિ નિકટ પ્યારા ભક્ત છે, ભગવાનના બહુ વાલા ભક્ત છે, ભગવાનના મહામુક્ત છે, સદા ભગવાનની સાથે રહેનારા છે. હવે આ રાધા શબ્દનો જ અર્થ એવો થાય છે કે રાધનોતી ભક્તજન સંસિદ્ધિમ પ્રાપ્નોતી અનયા ઈતિ રાધા. જે ભક્ત હોય ભગવાનના, એમની મનની જે કોઈ ઈચ્છા હોય, ભક્ત જે કાંઈ પ્રયત્ન કરીને મેળવવા મથતો હોય તો રાધાજીની જો કૃપા થઈ જાય તો એ વસ્તુ ભક્તને તત્કાળ પ્રાપ્ત થાય. એટલે પેલી ધૂન ગાવામાં આવે છે ને, રાધે 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 શ્યામ સે મિલા દે, હે રાધા તું ભગવાનનો ભેટો કરાવી દે. અને રાધા ખરેખર કનૈયાની પ્રાપ્તિ કરાવી આપે છે. એટલા માટે રાધા નામનો ઉપયોગ કર્યો છે. ભલી બ્રહ્મવૈવર્ત પુરાણમાં તો રાધા શબ્દના કેટલાય અર્થ કર્યા છે. રા જન્મ મરણ છોડાવે છે, એમાં રહેલો આ રોગ મટાડે છે, પછી વળી ધ આ કામ કરે છે, એમાં રહેલો આ આ કામ કરે છે, ભગવાનનું જ્ઞાન આપે છે, એમ રાધા નામનું મહાત્મય ખૂબ લખ્યું છે. સતાનંદ સ્વામીએ મહાત્મય નોંધ્યું છે. હવે શિક્ષાપત્રી ભાષ્યની ટીકામાં આચાર્ય રઘુવીરજી રાધાને પ્રેમનું પ્રતીક કહે છે. પ્રેમનું પ્રતીક, રાધા ભગવાનની બાજુમાં છે એવું ભગવાન ધ્યાન ધરે છે, એનો અર્થ જ એ થાય છે કે રાધા પ્રેમનું ચિહ્ન હોવાથી આપણને પણ એવો ખ્યાલ આપે છે કે આપણે પણ ભગવાનમાં રાધાજીના જેવો પ્રેમ કરવો જોઈએ. બીજી વાત એ કરી કે રાધા છે ને એ ભગવાનની સંકલ્પ શક્તિ છે પરમાત્માની, અને લક્ષ્મીજી છે એ ભગવાનની જ્ઞાન શક્તિ છે, સર્વજ્ઞ શક્તિ, અને એ હંમેશા ભગવાનની સાથે હોય છે. ભગવાનથી વિખૂટી ક્યારેય પડતી નથી. નથી ભગવાન ભક્તથી જુદા પડતા, ભક્ત નથી ભગવાનથી જુદા પડતા. ભક્ત હંમેશાને માટે ભગવાન સાથે ઓતપ્રોત હોય છે, ત્યારે ભગવાન પણ ભક્ત ઉપર પ્રસન્ન થઈને સદાય એમની સાથે પ્રેમવશ થઈને રહે છે. એટલે ભગવાનની આ ભક્તરૂપી બંને શક્તિઓ સદા ભગવાનની સાથે રહેશે. અરે એમાં વળી કોકે કહ્યું કે લક્ષ્મીજી તો બહુ ચંચળ છે ને, લક્ષ્મીજી ચંચળ બહુ. લક્ષ્મીજીમાં બે દોષ, જોકે આપણે કહેવાય નહીં પણ ઓલો હો વાંહે દોરો, મોટા કે એટલે આપણે વાંહે કહેવાય. લક્ષ્મીજીમાં બે દોષ ક્યાં ક્યાં? એક ચંચળતા અને બીજું અભિમાન. અને આ લક્ષ્મીજીની જેના ઉપર મેર થાય એનામાં આ બે દોષ લગભગ આવી જાય કે નહીં? લક્ષ્મીજીની મેર થાય એમાં સમજ્યા કે ન સમજ્યા? માતાજી મેર કરે ને ઘરમાં પધારે ને રૂપિયા બહુ ઘરમાં જાજા થઈ જાય, ને જો પૈસા વાળો થઈ જાય ને તો એ પૈસાવાળામાં બે દોષ આવે. એક શું, પછી ક્યાંય હેઠો ન બેહે. આજ તમારે બોમ્બે જવાનું છે, કાલ ત્યાંથી લંડન જવાનો છું, એક અઠવાડિયા પૂરતો જ, પછી તરત ભાઈના લગ્નમાં પાછો આવવાનો છું, અને તરત મારે પાછું આમ જવાનું છે. એ પછી અહીં છે અહીં રેખડ્યા કરે, કારણ કે એને વાંધો નથી, માતાજીની મેર છે, ગાડી ભાડાનું કાંઈ એને ખર્ચ વહમો પડે એમ નથી. બીજાને બિચારે કંઈક જવું હોય તો વિચારવું પડે કે વડતાલ કથા હારી થાય છે પણ માળું આટલા દી ત્યાં રહેશું તો પછી તાવડી ટેકો લઈ જાય, ગાડી ભાડાનું શું કરીશું, આને કાંઈ નથી. પૈસાવાળાને દોડધામ વધી જાય, ચંચળ થઈ જાય, આમથી આમેય ખબર પડે કે પૈસાવાળાના છોકરા હોય ને એ, અને સામાન્ય કુટુંબના બાળકો જોજો. હજી હું માનું છું કે સામાન્ય કુટુંબના છોકરાઓ કથામાં બેસી શકે, એટલા પૈસાવાળાને ન બેસી શકે. એ એટલા બધા ચંચળ થઈ જાય, ચારે બાજુથી સુખ મળે ને, મન માન્યું રહેવા મળે, એટલે એવા સ્વભાવ થઈ જાય ને કહોતર્યા મહિન્દ્રા જેવા. આ લક્ષ્મીવાળામાં આ દોષ આવે છે. બીજું અભિમાન, એ જેમ પૈસા વધે એમ અભિમાન વધે, પછી એને એ પ્રમાણે જો તમે માન ન આપો, એ પ્રમાણે એને ન સાચવો તો એને વહમ બહુ લાગે. માણસને જોજો, સૌ પ્રથમ તો છે ને ગમે એમ કરીને પૈસાવાળા થવાની ઈચ્છા થાય, એમ ભણી ગણીને જરાક મોટો થાય ને આમ લાઈને ચડે ને એટલે એને એવું હુરાતા ને ચડે કે ગમે એમ કરીને કમાઈને એકવાર છે ને પૈસા વાળા થવું છું જીવનમાં. પૈસા વિના ખલાસ, કોઈ મારું દીકરું બોલાવતું જ નથી. પૈસાવાળા થવાનું આ તાન જાગે, પછી એવો મથે એવો મથે એવો મથે. પૈસાવાળા થવા સારું થઈને ધર્મ નિયમ મૂકી દે, શરીર હાજું રહેશે કે માંદું રહેશે એ ચિંતા મૂકી દે, અને બધું મૂકી અને મંડાઈ જાય. તે પૈસા રળવા સારું કેટલાય પાપ કરી નાખે, હાસું ખોટું કાવા દાવા કરવાનું ન કરવાનું બધું કરે, અને રાત દી દોડાદોડી કરે ને પૈસા રળવામાં, એટલે આરોગ્ય ખોઈ નાખે. રોગ થઈ ગયા હોય બે ચાર, હાઈ બીપીન લો બીપીન કઈનું કઈ થઈ ગયું હોય પૈસાવાળો થાય ત્યાં તો, અને કઈ પૈસાવાળો એમ રાતે રાતમાં થવાતું નથી, વર્ષે સુધી વર્લ્ડ તૂટી જાય મેળ પડે. હવે સમજવા જેવું છે કે ભાઈ પૈસાવાળો થઈ ગયો ત્યાં બે વસ્તુ એની વહી ગઈ. કઈ બે? એક શરીરનું આરોગ્ય ગયું, અને બીજું હાસું ખોટું બહુ કર્યું ને કાવા દાવા બહુ કર્યા ને એટલે સમાજમાંથી આબરૂ વહી ગઈ. ધર્મ રાખ્યો નહીં એટલે આબરૂ રહે નહીં, બેવાના ગયા. પછી આ અભિમાનનું ઠૂઠું એ બેવાના પાસા લાવવા સારું છે ને, પૈસા રેડ્યા હોય ને એમાં થોડાક વાપરે. ક્યાં વાપરે ખબર છે? આરોગ્ય પાછું લાવવા માટે દવાખાનામાં પૈસા વાપરે, ડોક્ટરોને આપે. એ મને હતો એવો ને એવો કહી દો રેડી, તો કે હતા એવા ને એવા તો નહીં થાવ, થોડા ઘણા હમાં નમા થશો, આ ગોળી ચાલુ રાખશો તો વાંધો નહીં આવે. પછી આબરૂ વહી ગઈ હોય એટલે હવે આબરૂવાળા તો થવું, એટલે આબરૂવાળા થવા. અને હું કરોડોપતિ થયો છું એ હજી સમાજ કોઈ બરોબર જેમ છે એમ જાણતું નથી, તો મારે હવે સમાજને જણાવવું જોઈએ કે હું પણ હવે આ બીજા જેમ મહાન છે એમ મહાન છું, તમે કાંઈક મને સમજો. એટલે એવી રીતનું દેખાડવા સારું માથા માર્યા કરે જ્યાં હોય ને, અને એવો મોટો દેખાવા માટે પછી થોડું ઘણું દાન કરે બધે, કે આપણું કઈ મહત્વ બધાને સમજાય. એમ પછી ધર્મને આબરૂ કાઢી નાખી હોય ને એને થોડાક પૈસા વાપરી અને પાછી લાવવા સારું પ્રયાસ કરે. એ કઈ આવે નહી, હા એ હતી એમ નામ આરોગ્યતા નો આવે, અને જે ઓરિજિનલ હૃદયની લોક ચાહના પણ પાછી ના આવે. પછી તમે પૈસા વાપરતા હો ને એટલે વાહા થાબડીને ભયો ભયો ને વખાણ ને આ ને તે ને તમારું કરવું પડે, દૂધણી ભેંસને ખાણ મેલવું પડે એવું થાય, તપેલા મૂકવા પડે, ભરી દે દોણું. બાકી હૃદયમાં તમારું માધ્યમ નહીં, પૈસાનું ખરું. ભૂલ એ ન કરવી કે અમારો મહિમા છે, મહિમા માતાજીનો છે. હવે આ લક્ષ્મીજી તો ચંચળતા અને અભિમાન બેયનો ત્યાગ કરી અને ભગવાનની સાથે જોડાઈ ગયા. હે ચંચળતા છોડી દીધી અને અભિમાન પણ છોડી દીધું. અને એટલું સમજી રાખજો કે જો ભગવાન સાથે જોડાવવું હોય તો ચંચળતા છોડી દેવી પડશે. અનેક વિધની વાસના હોવાને કારણે આપણું મન ભટક ભટક કરે છે, મન જાય અને આપણને ઉઠાડીને ત્યાં લઈ જાય. મન વિક્ષોભને પામે એટલે તન સ્થિર રહી શકે નહીં. હવારે ધરતી કમ થયો ને ધરતી હલવા માંડી ત્યાં આપણે સ્થિર રહી શકતા હતા? કા હેઠે જ બધું હલબલે, આપણે ઉપર કેમ સ્થિર રહેવું? એમ અંદરથી મનજીભાઈ હળિયાપાટી કરે છે, આપણે કેટલુંક દબાવીને રહેવું, છેવટે ખબર પડી જાય. પેલી વચનાવર્તમાં વાત આવે છે ખબર છે કે મનમાં કામ વેપો હોય તે આપણને કેમ ખબર પડે, મહારાજ કે ખબર ન પડે, એની આંખ હાથ પગ વગેરે ઇન્દ્રિયો ચંચળ થઈ જાય, એ માણસ ચંચળ થઈ જાય એટલે ખબર પડી જાય કે આને દિલમાં શાંતિ નથી. એમ આપણું મન છે ને એ આપણને ચંચળ કરી મૂકે છે. અને જો નિર્વાસનિક થઈએ, વિષયના રાગો જો જતા રહે તો ચંચળતા જાય. ખ્યાલ આવી ગયો? ને બીજું, જો પરમાત્માનું શાંત ચિત્તે એકાગ્રપણે અખંડ વૃત્તિથી ભજન થાય તો એ ભજનના પ્રતાપે અભિમાન જાય. અને આ બે દોષ જાય તો ભગવાન સાથે અખંડ આપણું લક્ષ્મીજીની જેમ જોડાણ થાય, પછી ભગવાન આપણો સાથ છોડે નહીં. કારણ કે આપણે ભગવાનનો સાથ છોડતા નથી, ભગવાન સાથે જોડાઈ ગયા. એમ લક્ષ્મીજી સતત ભગવાનની સાથે રહે છે એટલે એ ભગવાનની જ્ઞાન શક્તિને સર્વજ્ઞ શક્તિ કહી છે. શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. અહીંયા સદાનંદ સ્વામીએ એક શાસ્ત્રાર્થ મોટો લીધો છે, બહુ આપણે એની જરૂર નથી. સવાલ એ ઉઠાવવામાં આવ્યો છે કે વૃંદાવનમાં ફરતા એવા શ્રીકૃષ્ણની સાથે લક્ષ્મીજી ક્યાંથી હોય, એમ સવાલ ઉઠાયો. કારણ કે ત્યાં રાજાજી વૃંદાવનમાં હતા, લક્ષ્મીજી તો નહીં. એના ઉપર ભાગવતજીના અનેક પ્રમાણો આપ્યા છે કે લક્ષ્મીજી રાધાજીની જેમ મૂર્તિમાન ભગવાનની સાથે તો નહોતા, પરંતુ પ્રેમના આધિક્યપણે ચિન્નપણે ભગવાનની છાતીમાં લક્ષ્મીજી સદા રહેલા છે. લક્ષ્મીજી ભગવાનની સાથે અખંડ રહે છે અને એના પ્રમાણના ભાગવતજીના ઘણા શ્લોકો સ્વામીએ ટાંકી અને લક્ષ્મીજીનું દિવ્ય સ્વરૂપે ભગવાનની સાથે સદા રહેવાપણું છે એ પ્રતિપાદન કર્યું છે. હવે આવો વૃંદાવન વિહારંતમ. વૃંદાવનને વિશે વિહારના કરનારા, આ શબ્દ ઉપર પણ શિક્ષાપત્રીના ટીકાકારોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. એક વાત તો એ કરી કે વૃંદાવન વિહારમ, આ શબ્દમાં વૃંદા એ શબ્દથી ભગવાનની માયા શક્તિ લીધી છે. રાધા સંકલ્પ શક્તિ પ્રેમનું ચિહ્ન, શ્રી લક્ષ્મીજી જ્ઞાન શક્તિ જ્ઞાન સર્વજ્ઞ શક્તિ, અને વૃંદા એ ભગવાનની જગત ઉત્પત્તિયાદિકમાં ઉપયોગી માયા શક્તિ છે. આ શક્તિઓ દ્વારા ભગવાન જગતની ઉત્પત્તિ વગેરે ક્રિયાઓ કરે છે. આ શક્તિની સાથે વિહરનારા બીજું વૃંદ છે ને, વૃંદ શબ્દ એનો સમૂહ અર્થ થાય છે. તો ક્યાંક એવો અર્થ પણ લીધો કે ભક્તાનામ વૃંદ, ભક્તોનો જે સમૂહ તે વૃંદસ્ય અવનમ, ભક્તના સમૂહનું રક્ષણ કરનારા, રક્ષણ અને રક્ષણ કરવાને માટે વિચરતા એવા ભગવાન શ્રી કૃષ્ણનું હું ચિંતન કરું છું. અર્થાત ભક્તનું રક્ષણ કરવા માટે જેનો વિહાર છે. બીજું વૃંદાનો અર્થ તુલસી થાય છે. તુલસી, તુલસી સમર્પણનું પ્રતીક છે. તો જે ભક્ત ભગવાનને સમર્પણ થઈ ગયા છે, ભગવાન માટે જ જેનું જીવન છે, એવા ભક્તનું રક્ષણ કરવા માટે સદા ભગવાન તત્પર છે. આમ વિદ્વાનોએ વિવિધ અર્થ કર્યા છે. વૃંદાવનનો પ્રસિદ્ધ અર્થ છે ગોલોકસ્થ વૃંદાવન નામનું વન, જેમાં ભગવાન પોતાની શક્તિઓ મુક્તોની સાથે ફરે છે, આમ અર્થ પણ છે. તો વાલા ભક્તો, આવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ એનું હું સદા મારા હૃદયમાં ધ્યાન કરું છું. હવે કૃષ્ણ શબ્દ ઉપર વાત લખે છે સતાનંદ સ્વામી. કૃષ્ણ શબ્દનો પ્રયોગ કર્યો છે. નિરુક્તિ યાસ્ક નામના મુનિએ કૃષ્ણ શબ્દની એવી કરી કે કૃષિર ભૂવાચક હિણશ્ચ નિર્વૃત્તિવાચક તયોરેક્યમ કૃષ્ણ શબ્દ નિષ્પદ્યતે. કૃષ્ણ શબ્દમાં જે ક્રૂ છે ને એ વિશાળ વાચક છે, વિશાળ ક્રૂસ, અતિશય મહાન વિશાળ. હવે એમાં હણ જે છે તે સુખનો આનંદનો વાચક છે. આનો અર્થ એવો થયો જે મહાન આનંદ એ જ કૃષ્ણ, મોટો આનંદ, આનંદની મૂર્તિ એ જ ભગવાન કૃષ્ણ છે. આનંદ ઘન, એ આનંદ બીજા કોઈમાંથી આવેલો નથી, સહજ છે, સહજ પોતાનો જ આનંદ છે, આનંદ રૂપ છે, સહજ આનંદ એટલે સહજાનંદ, સુખનો સાગર. આમ શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ કર્યો છે. હવે એક બીજી માથાકૂટ જગતમાં હાલ્યા કરે છે, એ માથાકૂટ એ છે કે સજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી લખતા શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું એટલે અમુક અમુક બિન સત્સંગીઓ, બિન સંપ્રદાયમાં રહેનારા માણસો આ શ્લોક ઉપરથી એવું કહે છે કે સહજાનંદ સ્વામી સાધુ હતા, એ કઈ ભગવાન હતા નહીં. કેમ જે જોવો ને, એણે તો શ્રી કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ કહ્યા અને સહજાનંદ સ્વામી તો શ્રી કૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ માનીને એમની ભક્તિ કરતા હતા, માટે એ સાધુ હતા અને ભગત હતા. સહજાનંદ સ્વામી પોતે એમ લખે છે કે મારા ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું હું ધ્યાન કરું છું. પોતે સહજાનંદ સ્વામી આવું લખે છે અને તમે વાહેલા વાળાએ અમથે અમથા તમારા સહજાનંદ સ્વામીનો મહિમા વધારવા હારું એ ભગવાન હતા એમ ડીંડે ડીન હાંકી રાખો છો. એવું ઘણાક માણસો આમાંથી અવળું પકડે છે. ત્યારે આનો ઉત્તર હું માથાકૂટ ઘણાય કરે છો. આ પ્રસંગે એક વાત યાદ આવી તે કહી દઉં. બોટાદ પાસે બગડ ગામ છે, ત્યાં સત્સંગી જીવન નામના એક સ્વામી, સત્સંગી જીવન ગ્રંથ નહીં, સત્સંગી જીવન દાસ નામના એક સ્વામી એક બીજા સ્વામી સાથે ત્યાં રહેતા હતા. બહુ પવિત્ર સાધુ હતા. હવે એક આપણો હરિભગત હતો અને એ હરિભગતને એમનામ હીરો વાણિયો, હીરાભાઈ વાણિયા હતા, અને એ હરિભગતને એક બારોટની સાથે બેઠક ઉઠે અને એ બારોટ પાકો કુસંગી. વચનામૃતના શબ્દો છે કે કુસંગીમાં હેત રહી જાય એને જીવતાન મરીને ક્યારેય સુખ થાય નહીં. પેલા 38માં વતનાદમાં 6 વાના કીધા ને, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, દ્રવ્યાદિકનો લોભ, જીભનો સ્વાદ્ય હોય, દેહાભિમાની હોય, સંબંધીમાં હેતવાળો બહુ હોય, અને સત્સંગી થયા પછી એ કુસંગીમાં હેતને બેઠક ઉઠક રાખતો હોય, આવા 6 વાના જેનામાં હોય એ મરીને એક જીવતે ક્યારેય સુખી થાય? આપણે એમ નથી ને એ કે તો હારું લ્યો. આ હીરાભાઈ વાણિયાને પેલા બારોટ કુસંગી હતો એની યારે હેત રહી ગયેલું કુસંગી સાથે, એટલે એની યારે ચર્ચા વિચારણા થાય ને તો ઓલો બારોટ કે ભાઈ તારા સ્વામિનારાયણ ભગવાન છે, તું હરિભગત વાત સાચી છે, પણ આ તારા સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં આવું લખે છે કે હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું, ભગત નો થયા હે કે ભગત નો થયા? તો બોલ્યો કે મારું દીકરું તારી વાત સાચી હો, તો ભગત થાય, પણ અમારા સાધુ સંતો બધા એને ભગવાન કહે છે. હવે આને બહુ લાંબી ખબર પડે નહીં. હા, સુરસિંહભાઈને ખબર છે થયું તું કે નહીં એવું, પછી ગાંડો થઈ ગયો. હા, પછી વાહી કૂદ્યો, એ બગડના છે. હવે શું કેવું પછી? આવીને સ્વામીને પૂછે કે સ્વામી આનો ઉત્તર આપો. પેલા સત્સંગી જીવન સ્વામી મંદિરમાં રહે ને એ સમજાવે, એટલે ભાઈ એનું આમ છે આમ છે તેમ છે, આને ગળે ઉતરી જાય. તો બરો બેલ્યો સ્વામી, પાછો એ કુસંગીની ટોળકીમ જઈને બહેન બોલ્યો એવો ખેપાની ને તરકી માણા, વળી પછી આને વાત કરે. તો પછી એમ તારા સ્વામીએ કીધું પછી તો આનું આમ ને આમ કેમ હોય? હે કે આનું આમ ઘણા માણા બહુ તરકી હોય, બહુ તરકી વિચિત્ર બહુ હોય. કરમળમાં સ્વામિનારાયણ ભગવાન ફઈબાને ઘેરે ઓરડામાં પડ્યા હતા અને લીંબડીના મૂળજી શેઠ સ્વામિનારાયણ ભગવાનની સાથે હતા. એ વખતે બાજુમાં ચાસકા ગામ છે, ત્યાંનો નારસંગજી નામનો ગરાશ્યો સ્વામિનારાયણ ભગવાનને દર્શને આવ્યો. સ્વામિનારાયણ ભગવાનના પગે લાગી અને એ બેઠો. અને એ વખતે મહારાજ કહેશે કે અમે હુતા છીએ, તે ભગવાન સ્વામિનારાયણ પહોંચ્યા અને મૂળજી શેઠને કહેશે કે તમે એને વાતું કરો. એટલે મૂળજી શેઠ નારસંગરાશિયાને વાતું કરવા લાગ્યા. અને આ માણસ તરકી સ્વામિનારાયણ ભગવાન પહોંચ્યા પહોંચ્યા વાત સાંભળે છે સુતા સુતા. મૂળજી શેઠ એને વાતો કરે અને નારસંગ ગરાશિયો સાંભળે. એમાં નારસંગ ગરાશિયાએ તર્ક મૂક્યો કે હે શેઠ, તમે બધા સ્વામિનારાયણિયા, સ્વામિનારાયણ ભગવાનને ભગવાન કયો છો? કે એ ભગવાન છે ને, જગતનું કારણ છે, તે ભગવાન હોય અંતર્યામી ન હોય? મૂળજી શેઠ કે તો અંતર્યામી જ હોય ને. કારણ કે સ્વામિનારાયણ જો અંતર્યામી હોય તો એને જેતલપુરમાં યજ્ઞ કરવો હતો, તે યજ્ઞ પૂરો થયો નહીં અને ત્યાંથી સીધા પાણી લઈને ભાગવું પડ્યું અને ડભાણમાં આવીને જગન કરવો પડ્યો, તે એમ કેમ થયું? ભગવાન હોય તો મોરથી ન જાણે કે અહીંયા વિઘન થવાનું છે, માટે હું કામ સિદ્ધ સામાન ભેળું કરીને હવને તેડાવે? આમ બોલ્યો, તર્ક કાઢ્યો. ઘણી વખત આપણને ગળે ઉતરી જાય, સાચું હોય એટલે હોય તો હોય કરું, હવે ઢીલો પોચો હોય તો એને એને એમ થઈ જાય ખરું, બાકી ખરેખર આ પ્રશ્ન આવે છો? આમ જ આ વાત કરીને નારસંગ ગરાશ્ય સ્વામિનારાયણ ભગવાન માથે ઓઢીને હુતા હતા ને, માથાનું લુગડું લઈને કે મૂળજી તું રવા દે કે હવે હું વાતું કરું. પ્રભુ બેઠા થયા કે દરબાર અહીં આવો, શું કહો છો? હું તો એમ કહું છું ભગવાન હોય અંતર્યામી ન હોય એમ. મહારાજ કે ઠીક, તમે રામચંદ્રજીને શું કહો છો? તો કે ભગવાન. તો કે રામચંદ્રજી અંતર્યામી ખરા કે નહીં? તો કે ભગવાન તો અંતર્યામી જ હોય ને. તો કે રામચંદ્રજીને ગાદીએ બેહવું તું અને વશિષ્ઠજીએ મુરજ શોધ્યું તું, 68 તીર્થના જળ ભેગા કર્યા હતા અને બ્રાહ્મણોને જમાડવા માટે સીધું ભેગું કર્યું હતું, રસોઈ કરાવી હતી અને રાતમાં બધું ફરી ગયું અને રામચંદ્રજી સીતા અને લક્ષ્મણને વનમાં જવું પડ્યું અને કૌશલ્યાને ચૂડી કર્મ કરવું પડ્યું, દશરથનું કટાણે મૃત્યુ થયું પુત્ર વિયોગે, આવા બધી ધમાલ થઈ પડી કે વશિષ્ઠ જેવાએ મુરજ જોયું હતું, એટલે પાણી બધા તીરથના પીડ્યા રહ્યા, સીધું બધું પીડ્યું રહ્યું, ત્યાં રામચંદ્ર નહીં જાણતા હોય કે આવો ડખો થાય? તારે ગરાશિયો કે તો હાલ એ તો આગળથી આવું જ હાલ્યું આવે છે. ત્યારે ભગવાન કહે કે આમાં તમને ખબર પડે નહીં ને, માથા કુર્સી કામ કરો. તા કે આ એ તો ઠીક છે, પણ તમે ભગવાન છો, હાલો માની લઈ. તો તમે ભગવાન છો તો કે આ ટોપી વાળાને કેમ કાંઈ કરતા નથી? સમજાણું? અંગ્રેજ આવ્યો ને અને સ્વામિનારાયણ ભગવાન, અને એ વખતે ટૂંટિયાનો રોગ હતો, તે તિલક ટૂંટિયું ટોપી કહેવાય હતી, તિલક ટૂંટિયું ટોપી. આ ત્રણેય જણા ગિર્યા છે કે જાય તાર ખરા. એ કહે તમે આ અંગ્રેજ કેટલા પાપ કરે છે કે તમે એને કાઢો કે નહીં, કે એને કેમ કાંઈ કરતા નથી? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને જવાબ આપ્યો તો એમ નામ લખ્યો છે 200 વર્ષ પહેલાનો પુસ્તકમાં જવાબો. અને આ કથા મૂળજી શેઠના દીકરા રામજી શેઠ હતા ને, એણે એને હાથે લખી છે આ વાત. એના બાપાની. ત્યારે ભગવાને એમ કીધું કે ગ્રાશિયા, આ પૃથ્વીરૂપ ભગવાનનો પગ છે, સાંભળજો, અને એમાં તમારી જેવા રાજાઓ કાંટાથી વાગ્યા. શેમાં વાગ્યા? પગમાં. પૃથ્વીરૂપ ભગવાનનો પગ છે એમાં તમારી જેવા કાંટા ઉગ્યા મંદિર અને વાગ્યા. ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારે મારો પગ સંભાળવો પડશે ને આ કાંટા કાઢવા પડશે. એટલે ભગવાને તમારે જેવા કાંટા કાઢવા માટે અંગ્રેજ રૂપી મોટી હુળ લાવ્યા. ભગવાન મોટી હુળ હોય તેનાથી કાંટા ખોચરીને કઢાય ને, એટલે ભગવાન એને લાવ્યા મોટી હુળ. ને કે તાવડવા કે તે ક્યારે જાહે, તક બધા કાંટા નીકળી જાહે. નીકળી ગયા ને? કેટલા રજવાડા હતા? 567 હતા એ બધા કાંટા ભારતમાં નીકળી ગયા. સ્વતંત્રતા આવી ગઈ, દેશ આઝાદ થઈ ગયો. એ મોટી હોળ ભગવાન લાવ્યા છે કે, અને એ બધા કાંટા નીકળી જાહે અને ભગવાનને એમ થાય કે હવે બરોબર થઈ ગયું, ત્યારે અંગ્રેજ પાછો જાહે. કે પણ અમે ને તમે છીએ ત્યાં સુધી નહીં જાય પાછો, કે આવું બોલ્યા. અને એ એમ જ બન્યું, ખ્યાલ આવ્યો? પણ ભગવાનના સ્વરૂપને વિશે તર્ક ન કરવો કે ભગવાન નથી એમ. ભગવાન છે, ભગવાન છે. કદાચ કાંઈક 5 જણા આવા ગરાશિયા જેવા કે ઓલા બારોટ જેવા બગડના ન સ્વીકારે અને આવું કંઈક ઉતળું ગોતે કે સ્વામિનારાયણ તો કૃષ્ણનું ધ્યાન કરે છે માટે ભગત કહેવાય, એણે કરીને સ્વામિનારાયણ ભગત થઈ જતા નથી હો. એને સ્વામીએ હીરાવાણીએ ઘણો સમજાવ્યો કે તારો ભાઈબંધ નકામો છે અને એની હારે તું બેહીશ નહીં, કુસંગીની સોબત રાખીશ નહીં, સત્સંગીનો ભેળો બેસ ઉઠ, સત્સંગીની સાથે તું સાથે રે, આવવાનો સમાગમ કરીમાં તું પાછો એનો સમાગમ કરીને મારો સમાગમ કરીશો ને મારો સમાગમ કરીને પાછો એનો સમાગમ કરીશો ને એનો સમાગમ કરીને પાછો મારો સમાગમ કરે છે. એ લુગડું ધોઈ નાખીને પાછું કાદવમાં બોળીને પાછું ધોઈ નાખીને પાછું કાદવમાં બોળી, એનો કઈ અર્થ ખરો? એટલે અહીંથી નીકળીએ નડિયાદ જવા, તે 5 કિલોમીટર એણીકર જઈને પછી 5 કિલોમીટર વડતાલ બાજુ આવી તો નડિયાદ આવે એમ? ભલા માણસો સત્સંગ કર્યા પછી પાછો કુસંગ કરાય અને સમજાયો ને વાત ઘણી ગળે ઉતારી, પણ પાછો તો એનો ભાઈબંધ ને તે ત્યાં બેઠા વગેરે એને રહેવાય નહીં, પાછો ત્યાં જઈને બેસે. અને વળી ઓલો શીખવાડે તે પ્રશ્નો બધા લઈને સ્વામી પાસે મંદિરમાં આવે કે તો પછી આમ હોય ને આમ હોય ને. એમાં એક દિવસ સત્સંગી જીવન સ્વામી બગડ મંદિરની ઊંચી પરથાર છે એને થાંભલે બેઠેલા, અને આ ભાઈ છે ને એની ઝેરની ઓસરીને ધારે ત્યાં બેઠેલો અને ચર્ચા ચાલતી હતી ને. સ્વામી થઈ ગયા ગરમ, એટલે કે સમજતો જ નથી કે દાડાનો અમથે અમથો હોય આમના માથાકૂટ કર્યા કરે છે કે, સમજ્યા? અને એવા ગરમ થઈ ગયા અને પછી કે તને કોઈ વાત નહીં સમજાય, તું કુસંગીનો સંગી છો, જા ગાંડિયા કે બચાયથી ભાગ. મખળાઈને બોલ્યા હો એ સ્વામિનારાયણના સાધુ, અને જા ગાંડિયા એમ કીધું એ જ સેકન્ડે મગજ ખસી ગયું ત્યારે જો, અને ત્યાં જ ગાંડો થયો. હવે ઊંચી પ્રથાનું મંદિર છે, ન્યાસી ઠેકડો મેર્યો, પી 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 જવા દે ગાંડા ઉપડ્યો. હીરો એવો ઉપડ્યો, બગડ મંદિરની પડખે મોટી વાવ છે, હા, એ વાવનું જે પેલું નાળસું હોય ને એ ઠેકડો મેરીને ઠેકી ગયો. પછી નાના એવા ખોડા ઠેકી જાય એવો કૂદકે ચડ્યો અને પાછો હરિભગત. અને પછી એમ કહેતા હતા ત્યાંના બગડના જૂના બધા, એ કે અમે જોયેલો લુગડા કાઢી નાખે, પાછો પહેરાવવા પડે અને પાછો ખાવા માગે, મંદિર પ્રસાદી માગે, પાછો આવડા હું કે કીર્તન ગા તો પ્રસાદી આપી, પાછો ગાંડો કીર્તન ગાયો. માણકીએ ચડ્યા રે મોહન વન માં, એને ભક્તજીના પ્રકરણ આવડતા હતા, એ ગાતો હતો પણ ખહી ગયું. આ વાત છે. કુસંગીઓ ઘણાય દ્વેષ ભાવે સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું સહન નથી કરતા અને સ્વામિનારાયણ ભગત છે એમ આ શ્લોકમાં માથાકૂટ કર્યા કરે છે. આપણે એક તો પ્રમાણ સાંભળ્યું કે ભાઈ તમે એને ભગત માનો છો, પણ ભગત કોને કહેવાય ને ભગવાન કોને કહેવાય એના લક્ષણો જાણતા હો ને માથાકૂટ ઉપલી ક્રિયાથી કર્યા કરો, અહીંયા સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી લખવા તૈયાર થયા છે અને અહીંયા મંગલાચરણ કરે છે. આ શિક્ષાપત્રી ગ્રંથ સ્વામિનારાયણ ભગવાન છે એવું પ્રતિપાદન કરવા માટે લખ્યો નથી. પહેલો જવાબ આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાન છે એવું પ્રતિપાદન કરવા નથી લખ્યો, પહેલું આ સમજો. એટલે સ્વામિનારાયણ ભગવાન છે કે નથી એ શિક્ષાપત્રી થકી તમે નક્કી ન કરી શકો. શિક્ષાપત્રી એને માટે નથી, માટે શિક્ષાપત્રીને જોઈને તમે આવા તર્ક કરો એ કાંઈ વ્યાજબી નથી. ખ્યાલ આવ્યો? બીજી એક વાત સમજી લો કે ભગવાનના જ્યારે જ્યારે ધરતી ઉપર અવતાર થાય ત્યારે તે મોટે ભાગે તે વખતમાં જમાનામાં માણસને જેટલી આયુષ્ય હોય એટલી આયુષ્ય રાખે, એ પ્રમાણે શક્તિ બુદ્ધિ બધો વ્યવહાર કરે, એ પ્રમાણે તે વખતે જે ભાષા જેમ બોલાતી હોય જેમ ઉચ્ચાર થતા હોય એમ જ ભગવાન ઉચ્ચાર કરે, મનુષ્યની જેમ જ પ્રભુ વર્તે છે. એનો અર્થ એ ન કરી શકાય કે મનુષ્યના જેવી ક્રિયા કરે છે માટે એ મનુષ્ય છે. જ્યારે ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા અને રામચંદ્ર ભગવાન સીતાનું અપહરણ રાવણ કરી ગયો પછી મનુષ્યની જેમ રડતા હતા અને સીતાજીને ગોતતા હતા, એનો અર્થ એવો છે કે ભગવાન છે જાણે નહીં મારું બૈરું કોણ લઈ ગયું, અંતરિયામી હોય કે ન હોય તે વાહે રેડ રેડ કરે તારી ભાભીને કોણ લઈ ગયું, તું ગોત્યો ખરો, પણ એ ભગવાન હતા. વળી તમે જુઓ કે દક્ષિણ સમુદ્રને કિનારે ગયા, સમુદ્ર ઓળંગવો છે, હવે ભગવાનને શિવાર આ ધરતી સમુદ્ર સૂર્ય ચંદ્ર બધું એણે બનાવ્યું છે, પણ મનુષ્ય લીલા કરે છે. અને એ વખતે મહાદેવજીની સ્થાપના કરીને પ્રાર્થના કરે છે, એટલે ત્યાં રામેશ્વર મહાદેવની સ્થાપના કરી રામચંદ્ર ભગવાને અને મહાદેવજીની સ્તુતિ પ્રાર્થના કરી સમુદ્ર ઓળંગવા માટે. હવે આ ભગવાને લીલા કરી. હવે એ વખતે નારદ મુનિ ભગવાન રામને મળ્યા. નારદ મુનિ કહે છે કે હે પ્રભુ તમે આ ક્યાં દેવ સ્થાપ્યા? તો કે આ રામેશ્વર. તો કે રામેશ્વર એટલે? તો કે મહાદેવ. તો કે એ તો સમજ્યા, પણ રામેશ્વરનો અર્થ શું થાય? નારદ મુનિ રામચંદ્ર પ્રભુને કહે છે. ત્યારે રામચંદ્ર પ્રભુ કહે છે કે ભાઈ રામેશ્વરનો અર્થ હતો રામસ્ય ઈશ્વર રામેશ્વર, રામના જે ભગવાન એ રામેશ્વર. નારદ મુનિ કહે બહુ સારું, આ તો બહુ સરસ. પછી નારદજી ગયા શંકર દાદા પાસે કૈલાસમાં અને ત્યાં જઈને વાત કરી કે રામ પ્રભુએ રામેશ્વરની સ્થાપના કરી સમુદ્રને કાંઠે. એ રામેશ્વરનો અર્થ શું થાય? શંકર પ્રભુને પૂછ્યું ભાઈ રામેશ્વરનો અર્થ શું થાય? ત્યારે મહાદેવજી કહે છે રામઃ ઈશ્વરઃ યસ્ય સઃ. ખ્યાલ આવ્યો કે રામેશ્વરનો અર્થ એ થાય કે રામ છે ઈશ્વર જેના એ રામેશ્વર. આવ્યું મગજમાં? એને એમ કહ્યું ત્યારે નારદજી વિચારમાં પડ્યા કે વાહ, ઓલા એમ કે છે આ મારા ભગવાન, આ એમ કે છે આ મારા ભગવાન. પણ રામચંદ્ર ભગવાને શિવની સ્થાપના કરી અને રામેશ્વર નામ ધર્યું એનો અર્થ એ નથી થઈ જતો કે રામ ભગત છે અને શંકર રામના ઈષ્ટદેવ ને ભગવાન છે. કારણ કે દરેક અવતારો આપણને શીખવાડવા માટે ભગવાનની પૂજા આરાધના ભક્તિ ચોક્કસ કરતા જ હોય છે. જો અને ભગવાન શ્રીકૃષ્ણ પણ રોજ પૂજા કરતા, ભાગવત વાંચો, સૂર્યની પણ પૂજા કરતા, ઘરમાં પૂજા કરતા, નારદ મુનિ આવે તો એમના પગ ધોઈને પાણી પીતા સાધુ સંતોના, એનો અર્થ એવો થયો કે કૃષ્ણ ભગત થઈ ગયા? એ કેવી રીતે બને? વળી એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે પૂજા કરતા એ મૂર્તિ ગુરુવાયુ તીર્થ છે આંધ્રપ્રદેશમાં, ત્યાં હજી છે કે શ્રી કૃષ્ણ ભગવાન પૂજતા. એ તો જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે આવી રીતે ભક્ત જેમ જ પ્રભુ વર્તતા હોવાથી એવું ન માની લેવું જોઈએ કે ભક્ત છે એમ. ભગવાનના લક્ષણોથી ભગવાનને ઓળખવા જરૂરી છે. જુઓ તમને કહું કે બોલો, શિક્ષક ભણાવતો હોય ને વિદ્યાર્થીને, તો એ એકડો લખે એટલે એનો અર્થ એવો થાય કે એને એકડો આવડતો નથી એટલે લખે છે? એ તો છોકરાને શીખવાડવા માટે લખે છે. એમ ભગવાન જે કાંઈ ક્રિયાઓ કરે છે તે ભક્તને શીખવાડવા કરે છે, એનો અર્થ એ નથી કે એ ભક્ત છે એમ. આવો અર્થ કર્યો છે મંગલાચરણ છે ને, એ શિષ્ટાચાર પ્રાપ્ત કર્યું છે કે જેમ કોઈ સાંભળ કામ કરવું હોય તો જેમ શિષ્ટ માણસો મંગળ કરે છે એમ ભગવાન સ્વામિનારાયણે મંગળાચરણ કર્યું છે. એમાંથી એ અર્થ નથી નીકળતો કે સ્વામિનારાયણ સાધુ છે, ભગવાન નથી એમ. હવે એક બીજી વાત કરે છે કે ભાઈ શ્રીકૃષ્ણનું ચિંતન કેમ કર્યું જો પોતે ભગવાન છે તો? આ સવાલ ઉઠ્યો ત્યારે એના સમાધાનમાં સંતો કહે છે કે સ્વયં અનાદિ પુરુષોત્તમ નારાયણ શ્રીકૃષ્ણ જ છે, અને એ પોતે પોતાનું જ ધ્યાન કરે છે, નહીં કે એના સિવાય કોઈ બીજો ભગવાન છે એનું ધ્યાન કરે છે. અથવા તો તમે આમ સમજો તો પણ વચનામૃતના પ્રમાણથી એ સાબિત થાય છે. લોયાના 14માં ભગવાન કહે છે કે ઋષભદેવ વગેરે અમને બહુ પ્રિય છે, પરંતુ શ્રીકૃષ્ણ તો અમને અતિશય પ્રિય છે. એમ અતિપ્રિયત્વાત શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું છે એમ સમજો. ઇદમ ચ મંગલાચરણમ ન વિઘ્ન પ્રશમનાય, પણ આ મંગલાચરણ ભગવાને જે કર્યું છે એ લોકો જેમ વિઘ્ન ન પડે ગ્રંથ લખવામાં એટલા માટે મંગળાચરણ કરે છે, એમ સહજાનંદ સ્વામીએ મંગળાચરણ કર્યું નથી. ઘણી વખત આપણે સારું કામ કરીએ ને તો પ્રથમ આપણે કંઈક મુહૂર્ત જોઈએ, પછી કંઈક વિધિ કરીએ, આ કરીએ, પછી કોઈક પૂછે કે આ બધું શું કામ કર્યું, તો કે આપણે જે કામ કરવું છે એમાં કોઈ વિઘ્ન ન આવે, વિઘ્ન ન આવે એટલા માટે આ કર્યું છે. પણ ભગવાન સ્વામિનારાયણે જે મંગલાચરણ કર્યું છે એ મંગલાચરણ વિઘ્નની શાંતિ માટે કર્યું નથી. કેમ? તો કે ન યસ્ય સંકલ્પે કચિત અંતરાય સ્યાત. અર્થદીપિકામાં સદાનંદ સ્વામી કહે છે કે ભગવાનના સંકલ્પમાં કોઈની તાકાત નથી કે કોઈ અંતરાય રૂપ બની શકે. એ ધારે ત્યારે વિશ્વ ઉત્પન્ન કરે છે અને એ ધારે ત્યારે વિશ્વ સમાવી લે છે. એની ઈચ્છાથી જ સમગ્ર જગત પ્રવર્તી રહ્યું છે. એની ઈચ્છા હોય ત્યાં સુધી જગત પ્રવર્તે, ન ઈચ્છા હોય ત્યારે સમગ્ર જગતને પોતામાં લઈ કરી લે. જોવાનું વચનાવર્તના તો શબ્દો એવા છે કે એ મુક્તોને પણ પોતાને વિશે લઈ કરી દે, અને જે અક્ષર એ મુક્તને ધારી રહ્યું છે તે અક્ષરને પણ પોતામાં લઈ કરી શકે, પોતાના સામર્થ્યથી મુક્તાદિકને ધારી શકે, અને એકલા પોતે સ્વરાટ રહી શકે એવી સામર્થ્યવાળા ભગવાન છે. એ ભગવાન જે સંકલ્પ કરે ને જે કરવા ધારે એમાં કોના બાપની તાકાત છે કે વિઘ્ન કરે? ભગવાનને વળી વિઘ્ન હોય ભાઈ? અરે ભગવાનના મોટા સાધુ સંતો ભગવાનના બળે ઘણી વખત કહી દે છે કે ભાઈ આ મુરત તો છે, કરી નાખો, એમાંય કોઈ વિઘ્ન આવતું નથી. તો ભગવાનના કાર્યમાં, ભગવાનના પ્રારંભમાં કોઈ અટકાવી શકે એ બને નહીં. એટલે કહે છે કે ન યસ્ય સંકલ્પે કચ્ચિદ અંતરાય સ્યાત, યન નિરસનાય મંગલમ અનુષ્ઠેયમ સ્યાત. કોઈ અંતરાય કરી શકે એમ નથી કે જેના નિરસન કરવામાં, જેને કાઢવા માટે મંગલાચરણ કરવું જોઈએ. કેમ? જે સ્વયં હિ ભગવાન અયમ, આ સર્વોપરી ભગવાન છે. વળી એ ભગવાનને સંતો આમ ગાય છે, વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાખિલમ મંગલમ નેત્રે મંગલ દેચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલ ક્રોચ્ચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ માનુષ લીલયા सम करो दादा विदम मंगलम। सदानंद स्वामी कहे छे के जे भगवान नी वाणी मंगलरूप छे, जे भगवान नु हास्य मंगलरूप छे, जे भगवान नु अखिलम मंगलरूप सर्वस्व मंगलरूप छे, जेना नेत्र मंगलदायी छे, जेमना हाथ मंगलकारी छे, जेमनु मुखारविंद मंगल करनारू छे, जेमना चरणारविंद मंगल करनारा छे, जेमनु चालवु वगैरे समग्र क्रिया अने जेनी समग्र मूर्ति संपूर्णपणे मंगल करनारी छे, एज भगवान मानुष्य लीला थी कृपा करीने आवुं सौ प्रथम मंगलाचरण करे छे। आ भगवानની લીલા કહેવાય, માનુષ્ય લીલા કહેવાય છે, એમ ભગવાન શ્રીએ મંગલાચરણ કર્યું છે। તસ્માત ઇદમ મંગલાચરણમ લોકાવબોધનાય એવ, સ્વામી કહે છે એટલા માટે આ મંગલાચરણ તો લોકોને બતાવવા જ છે, જણાવવા જ છે કે તમે કંઈક સારું કામ કરો તો તમારા ઈષ્ટ દેવનું સૌ પ્રથમ મંગલાચરણ કરજો, ભગવાનને સંભાળીને કામ કરજો, એમ આપણને શીખવાડવા માટે ભગવાનને મંગલાચરણ કર્યું છે, નહીં કે વિઘન કાઢવા માટે। કેમ જે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવેતરો જનઃ, મોટા માણસો જેવું જેવું વર્તન કરે છે એવું વર્તન બીજા માણસો પણ એને જોઈને કરે છે। એટલે ભગવાન જ્યારે ધરતી ઉપર અવતાર લે છે ત્યારે પોતાને કાંઈ કર્તવ્ય હોતું નથી। ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું કે મારે કાંઈ પામવા યોગ્ય નથી, કશું કરવાની જરૂર નથી, તેમ છતાંય લોક અનુગ્રહાય લોક સંગ્રહાય લોકોને માટે હું પણ સરસ રીતે જીવન જીવી સારા કર્મ કરું છું લોકોને શીખવાડવા માટે, જે કરવું જોઈએ એવી રીતે સમજવું। વાલા ભક્તો, બીજું રુધિ ચિંતયે, આમાં રુધિ એ શબ્દ ઉપર પણ થોડી વિચારણા શાસ્ત્રમાં કરવામાં આવી છે કે હૃદયમાં જ ભગવાન ધ્યાન કરે છે હું કેમ લખો છું, ત્યારે કહ્યું કે આત્મા હૃદયમાં રહે છે અને તે આત્મામાં ભગવાન રહે છે। આત્મા હૃદયમાં રહ્યો થકો સમગ્ર શરીરમાં વ્યાપીને રહે છે અને જેમ શરીરમાં આત્મા રહે છે તેમ આત્મામાં ભગવાન રહે છે, માટે હૃદયમાં એમ શબ્દ લખ્યો છે। પછી આમાં સિદ્ધ કર્યું છે, ઘણા લોકો એમ કહે છે કે આત્મા છે ને અહીં બે ભ્રકુટીની વચ્ચે હોય છે, ઘણા વળી ક્યાંક બીજે ત્રીજે આત્મા માને છે, ઘણાના ઘણા પ્રકારના મતો છે, પણ શાસ્ત્રીય મત આત્મા હૃદયમાં રહે છે અને એટલા માટે હૃદયમાં ભગવાનનું ધ્યાન એટલે કે આત્માને વિશે પરમાત્માનું ધ્યાન હું કરું છું એવો અર્થ થાય છે। હવે આવ્યા બીજા શ્લોક ઉપર, લિખામી સહજાનંદ સ્વામી સર્વાન્નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિતઃ, લિખામી સહજાનંદ સ્વામી સર્વાન્નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રી મૃતાલય સ્થિત, લિખામિ સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રી મૃતાલય સ્થિત, પત્રી મૃતાલય સ્થિત। બીજો શ્લોક ભગવાન સ્વામિનારાયણ લખે છે, શિક્ષા પત્રે સુંદરયતે, આ નિષ્કાન સ્વામીની વાણી છે, નિષ્કાન સ્વામીએ શિક્ષા પત્રની ભાષા લખી છે।
અરે શિક્ષા પત્રી સુંદરયતે, તમે સાંભળજો મુજ જન, લખું વસી વરતાલમાં
આ છે છેલ્લા વચન. અદ્ભુત છે.
અરે શિક્ષા પત્રી સુંદરયતી, તમે સાંભળજો મુજ જન.
ભગવાન કે છે આ સુંદર શિક્ષા પત્રી, મારો આદેશ, તમે ભાવથી મારા આશ્રિતો સાંભળજો.
શિક્ષા પત્રી સુંદરયતી, તમે સાંભળજો મુજ જન, લખું વસી વરતાલમાં આ છે છેલ્લા વચન, આ છે છેલ્લા વચન.
આ અંતિમ બંધારણ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી કાળમાં સાધુ સંતોને માટે, સત્સંગીઓને માટે જુદા જુદા વર્તમાનો કાઢ્યા હતા. 114 જેટલા પ્રકરણો ફેરવા હતા. તમારે આમ રહેવું, તમારે આમ રહેવું, આમ ન રહેવું, તેમ રહેવું, બધું બધું ફેરવા ફેરવી કર્યું. પણ અંતે ભગવાન સ્વામિનારાયણે કાયમી જેમ જીવવું ઘટે, કલ્યાણને માટે જે પાળવું જોઈએ, જેવું વર્તન કરવું જોઈએ, એને માટે છેલ્લો આદેશ શિક્ષાપત્રીમાં આપી દીધો. હવે પ્રકરણ ફેરવવાની વાત નથી, આમાં લખ્યું એમ વર્તતા જાઓ. આ છેલ્લા વચનનો ભાવાર્થ આ છે કે હવે તમારે આમ અમે કહ્યું એમ જીવ્યા કરવાનું, કાયમ ભવિષ્યની પ્રજાને પણ કાયમ આ અમે જેમ કીધું છે એમ વર્તે જાઓ, અને આ પ્રમાણે તમે વર્તશો તો હું તમને બધાય સુખ આપીશ, ધર્મ અર્થ કામ મોક્ષ. તમારે ચિંતા કરવાની, તમારે વર્તવાનું છે, ઉપાધિ નહીં કરવાની. ના, આપણે એવું કરીએ છીએ, વર્તતા નથી ને ઉપાધિ બહુ કરી. હા, ઘણા તો ભગવાનની ઉપાધિ બહુ કરે, ભગવાન હું કરશે, ભાઈ એને કરવાનું છે એ કરશે, તારે કરવાનું તું કરવા માંડ. એક ભાઈ મને ભટકી ગયા તા. હા, મને કે મારે તમને પૂછવું છે. મેં પૂછો લ્યો, અમે ઘણી જગ્યાએ હલવાઈ જઈયો ગયા તા, એને ઘેરે થાળ રાખ્યો તો. હવે જેમાં પહેલા જ જવાય નહીં, થાળ ધરાવવા જાય, તૈયાર થઈ જાય, ત્યાં સુધી તો બેહવું પડે ને. અરે, મને કે આમ બધું ચાલે ને તેમ ચાલે ને, ભગવાન આ બધું સહન કેમ કરે છે, કે ધરતીમાં બધું આમ ચાલે છે ને તેમ ચાલે છે ને, સંપ્રદાયમાં તેમ ચાલે છે ને એમ ચાલે છે. અને કે ભગવાન કરે છે હું, એનો કહેવાનો ભાવ એવો હતો કે નખામાં મંદિરમાં બેઠા બેઠા લાડવા જ ખાય. મેં કહ્યું ભાઈ ભગવાનને કરવાનું ભગવાન કરતા જ હોય, તો એની માથાકૂટ છોડ. તો કે નહીં, મારાથી આ બધું આવું જોયું જાતું નથી ને આ બધું સહન થતું નથી, આના માટે કંઈક કરવું જ જોઈએ. મેં કહ્યું ભાઈ ભગવાન જે કરવાનું હશે, જે ટાણે એ કરશે. તો કે નહીં, ભગવાન આવું મોડું કરે એ ન ચાલે, આ બધું કંઈક કરવું જ જોઈએ. મેં ભાઈ કરવું જ જોઈએ, તે પછી કેમ કરશું કે લે. મને કે હાલે જ નહીં, નહીં તો કરશું હું કેમ, તું કે કરી. મને કે જો હું ભગવાન હોઉં ને, ભોંડિયો વાળી દઉં બધાને. હા, મેં કીધું ઈ કયો, તમે હો તો ની વાત છે ને, તમે હો તો ઈ જ કરો, પણ તમે નથી એ સારું છે, તમે એને માટે લાયક જ નથી. શું નકામી માછાકૂટ કરો. આપણે પાળવું જોઈએ, આપણે વર્તવું જોઈએ. બસ આપણો ધર્મ એ છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે રહેવા માંડી, ભગવાન આપણને બધું જ આપશે. આ લોક પરલોક તમામ રીતે પોતાના ભક્તને ભગવાન નહીં હાચવે તો હાચવશે કોને. આપણે એના આશ્રિત થયા છીએ, એની આજ્ઞા આપણે પાળીએ છીએ. આપણને ભગવાન આ લોક પરલોકમાં સુખી નહીં રાખે તો કોને રાખશે. કુસંગીઓ નથી પાળતા એને. શું તમને એવી ખાતરી છે કે આપણે ધર્મ નિયમ પાળશું તો આપણે જ દુઃખી થવું, આપણે ભગવાનનો આશરો રાખશું તો આપણે જ બધી કોરથી રહેવું, અને બીજા બધા નથી પાળતા એ બધા સુખ્યા થઈ જાય છે ને, લહેર કરશે ને, આપણે બધી બાબતમાં રહી જવું માહે, એમ સમજો છો? એ ભૂલ છે, એ ભૂલ છે આપણી. ભગવાનની આજ્ઞા પાળનાર જ સાચું અને લાંબુ સુખ પામે છે. ભગવાનની આજ્ઞા નહીં પાળનારા માણસો ખોટું અને ઘડીક પૂરતું ચોજાળું ટૂંકું સુખ પામે છે, પણ એનું ખોટું ઘડીક પૂરતું ઉપરથી બહુ ચોજાળું સુખ આપણે જોઈને એમ માની લઈએ છીએ કે ભગવાને આને બધું દઈ દીધું ને અમે ભગવાન ભગવાન કરી રાખ્યા ને, શિક્ષાપત્રી પાડી રાખી તે હા વાવા નવા રહ્યા. એ તો ભાઈ આપણી મૂર્ખાઈ છે, માટે શિક્ષાપત્રી પાડવામાં દિલ દગડાઈ કરવી નહીં હો. અતિ અદભુત લખ્યું છે,
શિક્ષાપત્રી સુંદરયતે તમે સાંભળજો મુજ જન લખું વસીવરતાલમાં આ છે છેલ્લા વચન મારા, આ છે છેલ્લા વચન.
હવે હું તમને કહેવા આવવાનો નથી, માનવ માનો ને કઈ નહીં, આ છે છેલ્લા. આપણે નથી ગણન કહી દેતા આ છેલ્લી વાર કીધું, હે જો આ તને છેલ્લી વાર કીધું સમજો ને,
આ છે છેલ્લા વચન.
ગજબની વાત લખી છે,
લિખામી સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન નાના દેશ સીતાન શિક્ષા પત્રી વૃતાલય સ્થિતા. લિખામી સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રી વૃતાલય સ્થિતા. પત્રી વૃતાલય
મજા આવે છે. વડતાલમાં જ્યાં શિક્ષાપત્રી લખી છે ત્યાં કથા કરીએ છીએ એનો પણ એક આનંદ આવે છે. આ દિવ્ય ભૂમિ છે, આ ભૂમિમાં શિક્ષાપત્રી જન્મી છે એટલે આ ભૂમિમાં એની કથા એ આપણને મહાસુખ આપે છે. નિત્યાનંદ સ્વામીની ભાષા અને વ્રતાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમને ઉદ્દેશીને શિક્ષાપત્રીને લખીએ છીએ. આમ ભગવાને પ્રતિજ્ઞા કરી છે અને પ્રતિજ્ઞા કહેવાય અમે લખીએ છીએ. બહુ સરસ લિખામી સહજાનંદ. આના ઉપર એ બધી નાની મોટી ઘણી શંકા કુશંકાઓ કરી છે એના સમાધાનો આપ્યા છે. આપણે આપણા કામ પૂરતી લિખામી સહજાનંદ. પહેલું તો એ કે ભાઈ લિખામી સહજાનંદ આ નામ નિર્દેશ શા માટે? તો વાત એ છે કે નામ એટલા માટે લખ્યું છે કે પોતાના આશ્રિતને પોતાના નામથી લખેલો ઉપદેશ અતિ પ્રિય બને. ક્યાં તો મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીએ આ કહ્યું છે એટલે એને પાળવામાં ઉત્સાહ જાગે. ઘણી વખત ઘણાને એમ થાય કે લિખામી સહજાનંદ હું લખું છું, ભાઈ આવી શું જરૂર છે, નામની શું જરૂર છે, કામ સાથે કામ છે ને. ઘણા આવું કહો ઘણી વાત, નામની શું જરૂર છે ભાઈ, અમુક જગ્યાએ નામ હારું અમુક જગ્યાએ નહીં હારું. અહીંયા ભગવાને જે નામ પોતાનું લખ્યું છે એ પોતાના આશ્રિતોને ઉત્સાહ જગાડવા માટે કે હું તમારો ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી પોતે તમને આદેશ કરું છું રાજી થઈને. લિખામી સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન. અને બીજી એક અહીંયા શંકા એ ઉપાડી કે સહજાનંદ સ્વામીના અનેક નામો છે, હરિ કૃષ્ણ, હરિ કૃષ્ણ ઘનશ્યામ, નારાયણ મુનિ, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ, આ કોઈ નામનો ઉપયોગ ન કર્યો અને સહજાનંદ નામનો ઉપયોગ કેમ કર્યો? ના, આ તો વિચારકો છે ને, વિચાર બધી રીતનો કરે. થોડા દી તમે કથા સાંભળશો ને એટલે તમે જ્યાં આવીને વિચાર કરવા માંડશો, આ આમ કેમ લખ્યું, આ આમ કેમ, કારણ કે કથા સાંભળો ને એટલે બુસલીનું ફિલ્મ જોઈને આવીને કરાટા નથી કરવા માંડતા, આમાં કુટર ભારત કુટરને જીકે ઠીસું એમ કે હું થઈ ગયો એમ કરાટામાં, એમાં અસર થઈ જાય ને, આમ કેમ લખ્યું તેમ કેમ લખ્યું. પણ જાડેવા જાયજો આમાં ખબર પડતી હોય એને પડે, નહીં તો ઊંધું વેતરાઈ જાય. કે સહજાનંદ સ્વામી નામ શા માટે રાખ્યું? ત્યારે કહે છે કે સહજ જેમાં આનંદ રહ્યો છે એવું પોતાનું નામ પોતાના આશ્રિતોને એવો આનંદ આપવા માટે હું શિક્ષાપત્રી લખું છું, એ સૂચવવા લખ્યું છે. આ એક બાબત. વળી એમ કે છે કે સહજ આનંદ આને વિશે જે સહન કરે છે એવા જે પુરુષો એટલે સાધુજનો, અને એ સાધુજનોને આનંદ આપનારી આ મારી શિક્ષાપત્રી છે એમ સૂચવવા માટે પણ સહજાનંદ નામ લખ્યું છે. જો કે આવું બધું ઘણું બધું છે, પણ એક બીજી મહત્વની શંકા, કોઈએ કે મહારાજને એવું પૂછ્યું, કલ્પના છે, કે ભાઈ તમે શિક્ષાપત્રી લખો છો એનાથી તમને શું ફાયદો? આ જગતમાં ઘણા માણસ છે ને કાંઈક કોકને લખી આપે એના પૈસા લેતા હોય. અમારે હમણાં એક પુસ્તક છાપવું હતું, એક હારા સાહિત્યકાર લેખકને વળી અમે બતાવવા આપ્યું કે આમાં જરાક પદરચના વાક્યરચના બીજું ત્રીજું જોઈ દો ને હમું નમું કહી દો, સમજ્યા? એ એક બે રસવાઈ દીર્ઘ કરીને પાછું મોકલ્યું, 500 રૂપિયા મોકલજો, 500 રૂપિયા મહેનતાણું આપજો. બોલો લ્યો, કેમ તમારે કઈ ઈચ્છા છે તો આ બધું તમે લખો છો, ખરું ને? હા. અને જ્યારે ભગવાન સહજાનંદ સ્વામી કહે છે કે ભાઈ હું તો સહજાનંદ છું, સહજ આનંદ મૂર્તિ છું, મારે કોઈ વાતની અપેક્ષા નથી, મારે કાંઈ જોતું નથી, મારે શું ખૂટે છે તો હું લોકો પાસેથી ઈચ્છું, મારે શું નથી, મારે શું નથી, હું આનંદનો ખજાનો છું. અને એટલા માટે સહજાનંદ નામ સૂચવું છું. બીજી વાત લખી કે ભાઈ સહજાનંદ એટલું જ લખ્યું હોત તો સ્વામી હું કામ લખ્યું? સહજાનંદ સ્વામી, ત્યારે એ વાત બહુ સમજવા જેવી છે. સ્વામીનો અર્થ એ છે કે સમગ્ર આનંદનો, સમગ્ર યત કિંચિત વસ્તુ માત્રનો ધણી હું છું એમ. બધા ઐશ્વર્ય પ્રતાપ વસ્તુ પદાર્થ જડ ચિદ સમસ્તનો સ્વામી હું છું, એવો હું સહજાનંદ સ્વામી છું, સહજ આનંદનો દરિયો છું. અને એક બીજી વાત કે સહજાનંદ સ્વામીને તમે આવું કંઈક એક નાનું એવું પુસ્તક લખો તો બધાને સારું થાય, બધાનું ભલું થાય એમ કોઈએ કહ્યું હતું? અને એક આવી નાનકડી એવી શિક્ષાપત્રી તમે લખી હોય તો ભવિષ્યના આત્માઓને પણ એ શિક્ષાપત્રી છે તે જીવનરૂપ થઈ જાય એવું કોઈએ ભગવાનને કહ્યું હતું? એવી કોઈ પ્રેરણા કરી હતી કે ના? કોઈએ પ્રેરણા નહોતી કરી. કે કોઈએ પ્રેરણા નહોતી કરી તોય સહજાનંદ સ્વામીએ કેમ લખ્યું પુસ્તક? અપ્રેરિત કેમ લખ્યું? આપણે જો ને બધી વાતમાંથી લખતા પ્રેરક ફલાણા, પ્રેરક એમ શિક્ષાપત્રીના પ્રેરક કોણ? લેખક તો સહજાનંદ સ્વામી, પ્રેરક હોય ને કોક? પ્રેરક કોઈ નથી. કોઈએ નથી કીધું મહારાજને કે તમે શિક્ષાપત્રી લખો એમ, પોતે લખીશ. અને એના માટે ધર્મશતક નામના ગ્રંથમાં બહુ સરસ લખ્યું છે, અપ્રેરિત શિષ્ય હિતમ વિદધ્યાત ગુરુહુ સ એવ અતિ દયાલુહુ ઉક્ત. કે શિષ્યો ન કહે તોય પણ શિષ્યોનું વગર કહીએ ભલું કરે એ ગુરુને અતિ દયાળુ ગુરુ કહ્યા છે. શિષ્યો કહે, વિનંતી કરે, પગે લાગે ત્યારે માંડ માંડ શિષ્યનું હિત કરવા ઊભા થાય એ ગુરુ દયાળુ કહેવાય ખરા, ઊભા થયા એટલે. પણ શિષ્યો ન કહે તોય સામેથી શિષ્યોનું ભલું કરવા માટે જે ગુરુ દાખલો કરે એ ગુરુ અતિ દયાળુ, ઓલા દયાળુ. ખ્યાલ આવ્યો? બોલો. અને જેનું નામ ન લેવાય બોલાવાય નહીં, કઈ કહેવાય જ નહીં કે અમારે ગામ આવીશો કે નહીં, એ ગુરુની કોઈ વ્યાખ્યા આમાં લખી નથી. અપ્રેરિત શિષ્ય હિતમ વિદધ્યાત ગુરુ સેવાતિ દયાળુ રૂપત. ભગવાન સ્વામિનારાયણ દયાળુ નહોતા, અતિ દયાળુ હતા. વગર કહીએ એમણે રાજી થઈને શિક્ષાપત્રી આપી છે. વાહ સહજાનંદ સ્વામી, આપણા ઈષ્ટદેવ કેવા અતિ દયાળુ છે. અતિ દયાળુ રે સ્વભાવ છે, કેવો દયાળુ? અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અતિ દયાળુ. એની સાથે રહેતા હોય એને ખબર હોય ને, એમણે લખ્યું અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, એટલે એમણે રાજી થઈને આપ મેળે લખી છે. કેટલી અદ્ભુત વાત છે. અને તમે જોજો, સાચા મા બાપ આપણા સહજાનંદ સ્વામી છે. આપણા સાચા મા બાપ તો સહજાનંદ સ્વામી છે. સાચી કે પુત્રનું હિત મા બાપ વગર કહીએ કરે છે. છોકરું નથી કહેતું કે તમે મારા બાપા છો મારું હિત કરો. છોકરું નથી કહેતું કે તમે મારી મમ્મી છો મારું હિત કરો. એના મા બાપ છોકરાના વગર કહીએ છોકરાનું કેમ ભલું થાય, છોકરો કેમ ભણે ગણે, છોકરો કેમ નિરોગી રહે, છોકરાને કેમ રોગ મટી જાય, છોકરાને કેમ કોઈ તકલીફ ન પડે, એમ કોઈ પણની પ્રેરણા વિના મા બાપ સતત સદાય પ્રયત્નશીલ જ હોય છે. એમ ભગવાન સ્વામિનારાયણ પણ સતત પ્રયત્નશીલ છે પોતાના આશ્રિતને ભલું કરવા, સુખી કરવા. આવા સહજાનંદ સ્વામી અતિ દયાળુ આપણા ઈષ્ટ દેવ છે. અને એમણે આપણને સુખી કરવા માટે આ શિક્ષાપત્રીનો ઉપદેશ આપ્યો છે. અને એટલે આપણે એ ખરેખર પાળવી જોઈએ. હવે નાના દેશ સ્થિતાન આ પદ ઉપર વિચારણા કરે છે કે નાના દેશ સ્થિતાન એમ કેમ લખ્યું. નાના દેશમાં રહેલા નાના દેશના વાસી એવું કેમ ન લખ્યું, નિવાસી ન લખ્યું, રહેલા લખ્યું. એનો ઊંડો અર્થ એ છે કે આ દુનિયામાં કોઈ કદાપી કાયમી નિવાસી થઈ શકતું ના. એટલે આપણે એ ભૂલ કરીએ છીએ, આપણને કોઈ પૂછે ને ક્યાંના રહેવાસી છો, આપણે કઈ અહીંના રહેવાસી છીએ, ક્યાંય મૂળિયા નાખી ગયા છીએ. આપણને એ ખબર નથી કે આપણે ખરેખર આ લોકમાં મહેમાન થઈને આવ્યા છીએ. આપણે મૃત્યુલોકના નિવાસી ખરા કોઈ નહીં ને? નડિયાદના ખરા, વડોદરાના ખરા, પણ મૃત્યુલોકના નો નહીં પાછા. સ્વામિનારાયણ ભગવાન કહે છે સ્થિતાન, નાના દેશમાં રહેલા. રહેલાનો અર્થ એ છે કે મારા આશ્રિતોનો કાયમી આ લોકમાં વાસ નથી. કારણ કે મારા આશ્રિત છે ને, મારી આજ્ઞા પાળે છે ને, એટલે આ લોકમાં તો એ 25-50 વર્ષ માત્ર જ રહેલા છે, રહેવાના છે. અને પછી તો કાયમી એનો નિવાસ સ્થાન તો અક્ષરધામ છે. મારા ભક્ત આ લોકમાં રહેલા છે પણ સદા નિવાસી તો અક્ષરધામના છે. અક્ષરધામના નિવાસી થયા, આઈના તો ખાલી રહેવાસી, અમથા આવેલા થોડો સમય રહેલા, પણ ધામના નિવાસી. એટલે આપણે બધા અક્ષરધામના નિવાસી છીએ, આઈના રહેવાસી નથી. આમ સમજવું જોઈએ. એવા ભાવને બતાવવા માટે નાના દેશ સ્થિતાન આમ શબ્દ લખ્યો છે. બીજો એમાંથી એક ભાવ એ પણ નીકળે છે કે પોતાના જે આશ્રિતો છે, ભક્તો છે, એ ક્યારેય પોતાનું ઘર માનતા નથી, પોતાનું ગામ તે પોતાનું ગામ માનતા નથી. હશે આવું? સાચું છે. અમારે ખોપાળામાં એક હતા હરખા બાપા, ગઢડા નજીક, એટલે અવારનવાર ગઢડા ગોપીનાથજી મહારાજના દર્શને જાય. ગોપીનાથજી મહારાજના દર્શન કરીને બધા સાધુના આસને સાધુને પગે લાગવા જાય. પેલા જૂના જૂના સાધુ હોય ને, ઓળખે નહીં કે આવો ભગત, હું નામ કયો ગામ, એટલે હરખા પગે શું કે ખબર છે કે સ્વામી સાચું કહું કે ખોટું? સ્વામી કે લ્યો તમે તો ખરા છો, સાચું જ કહેવાનું હોય ને, ખોટું થોડું બોલાય? સ્વામી એમ કે ખોટું થોડું બોલાય ભગત, સાચું જ કહેવાનું હોય ને? તો એ ભગત કે નામ મારું આત્મા અને ગામ મારું અક્ષરધામ. સ્વામી કે ખોટું બોલો છો. સ્વામી સાચું બોલ્યો અને તમે કહેતા હો તો ખોટું બોલું, તો બોલો. તો કે નામ મારું હરખો અને ગામ મારું ખોપાળા, પણ ખોટું બોલું છું. નાના દેશ સ્થિતાન આવી એની સમજણ હતી. ગામડાના માણસો જાડા લુગડા, કોલેજો નહીં કરેલી, પણ વચનામૃત વાંચતા વાંચતા, કીર્તન ભજન કરતા કરતા બ્રહ્મરૂપ થઈ ગયા. મંદિરોમાં બેસી બેસી સાધનાઓ કરતા કરતા બ્રહ્મરૂપ થઈ ગયા. એની પાસે ભજન કરવાનો સાધના કરવાનો સમય બહુ હતો. આજ યુગ એવો આવતો જાય છે, કઠણાઈ એ થતી જાય છે, નવરાશ નથી, દોડાદોડ વધી ગઈ, કોઈની પાસે ટાઈમ નથી. માણસ દિન પ્રતિદિન વધારે વધારે ટેન્શન વાળો થતો જાય છે. પહેલાના યુગમાં શાંતિ બહુ હતી. ખેર આટલી બધી સુવિધા કે ભોગ વિલાસો નહોતા, આવી કેટલાય માળની બિલ્ડિંગો નહોતી, આવી કારો કે ફોન કે ટેલિવિઝન કોઈ વ્યવસ્થા નહોતી, પણ માણસની મગજમાં શાંતિ હતી બહુ, દોડધામ નહોતી. અને એવી શાંતિવાળી જિંદગી ભગવાનની આરાધના ભક્તિ કરવામાં જેટલી ઉપયોગી થાય એટલી ઉપયોગી આ ટેન્શનવાળી જિંદગી નથી ભાઈ. હે, આપણે આરાધના ભજન ભક્તિ બરોબર સમય કાઢીને કરવા હોય તો આજ કરવું કઠણ પડી જાય, કોઈ નવરાય નહીં. કેટલા પ્રકારના કામ, કેટલી બધી વૃત્તિઓ અત્યારે જગતમાં આપણે જોડીને વિકસાવીને રહેવું પડે છે. વૃત્તિઓ સંકેલીને ભગવાદ આકારે કરવામાં તો કેટલી બધી માથાકૂટ થઈ પડે. ત્યારે આ જૂના જમાનામાં માણસો ગામડામાં જેવું ભજન કરવું જોઈએ એવું ભજન કરી શકતા, વચનામૃતને શાંતિથી વાંચી શકતા. એ 12 મહિનામાં એક વાર કે 2 વાર સંતો આવે અને કથા વાર્તા ને જે કાંઈ કહે અથવા તો એને કાંઈ જે કાંઈ પ્રશ્ન હોય એ સ્વામીને પૂછી લે, બસ એ 6 મહિનામાં અઠવાડિયા 2 અઠવાડિયા સાધુનો સમાગમ થાય, શંકા કુશંકા પૂછી લે, જાણવા જેવું જાણી લે, શીખવા જેવું શીખી લે, અને તરત જ એ પ્રમાણે આચરણમાં મૂકી દેતા અને એ પ્રમાણે ધ્યાન ભજન ખરેખરી ચીવટ રાખીને કરતા, શાંત ચિત્તે નવરાશ ખૂબ હોવાથી લાંબો વખત આરાધના થતી, એટલે માણસો આપોઆપ દિવ્ય અને ભગવાનના ભક્તનું બ્રહ્મરૂપ બધી રીતે પૂરું થઈ જતું. ખ્યાલ આવ્યો? બ્રહ્મરૂપ થઈ જતા, મારો કહેવાનો અર્થ એ છે. અને એ પછી આવું સાચું કહેવાય ને આવું ખોટું કહેવાય એવું સમજતા, આપણને એ ખબર ક્યાંશ કે સ્વામી સાચું બોલું ખોટું, આત્મા મારું નામ અને અક્ષરધામ મારું ગામ. એટલે ખોટું બોલો છો કે ના આજ સાચું બોલું છું? તમે કયો જ ખોટું કહું કે હરખો મારું નામ, પણ ખોટું હો, હરખો મારું નામ નથી, ખોપાળા મારું ગામ નથી, મારું ગામ તો અક્ષરધામ છે ને મારું નામ તો આત્મા છે. યાદ થઈ ગયું જ્ઞાન. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો જે છે તે આવી રીતે ઘરમાં રહેલા છે, માટે નાના દેશ સ્થિતાન કહ્યું. મહેમાનની જેમ ઘરમાં રહે છે એ ખરેખરો ભગવાનનો ભક્ત છે. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે સત્સંગી ભૂષણમાં, સગૃહસ્થાશ્રમે તિષ્ઠન નપી દુઃખાલયે સુધી કુત્ર તત્રાપ્યના સક્ત તિષ્ઠન પ્રાઘુર્ણિકો યથા. ગજબ લખ્યું કે જે ભગવાનનો જે ભક્ત ગૃહસ્થાશ્રમી પુરુષ દુઃખાલયે, ગૃહસ્થાશ્રમે, ગૃહસ્થાશ્રમને વિશેષણ આપ્યું દુઃખાલય. દુઃખનું જ એક સ્થાન છે ગૃહસ્થાશ્રમ તો, હજાર ભાઈતનો જેમાં કંકાસ છે, અને એમાં મારો આશ્રિત કેવી રીતે રહે છે? તો કે ક્યાંય આસક્ત અહીં ત્યાંય થયા વિના પ્રાગૃણિકો યથા, જેમ મહેમાન રહે તેમ. બોલો, આપણા ઘરે મહેમાન આવ્યા હોય એ તો આરામથી બેઠા હોય ને ખુરશીમાં ખાટલામાં, આપણે અડિયાપાટી હોય મહેમાન, આપણા બંગલામાં એને હેત થઈ જાય, આપણા ફ્રીજમાં ક્ષેમાય, પૈસામાં તેજોરીમાં શું કરવા હેત ન થાય. એના મગજમાં એ પાકું હોય કે મારું આ નથી, અને આપણા ઘરમાં જાતાની સાથે મારું એ હજડ હોય. બોલો, એને જ બંધન કહેવાય છે. કોઈ વસ્તુ તમે મારી માની લીધી એટલે તમે બંધાઈ ગયા. શિંગડા પૂછડા નો આવે બંધનને. ગૃહી હોય કે ત્યાગી હોય, મમત્વ થયું એટલે બંધન થઈ ગયું, ખલાસ. તો સહજાનંદ સ્વામીના ગૃહસ્થ આશ્રિતો એવા છે કે ઘરમાં મહેમાનની જેમ રહે છે. મારું એમ કશી વસ્તુમાં મતિ ધારતા નથી, બધું જ પરમાત્માનું છે, હું પણ પરમાત્માનો છું, કશું જ મારું નથી, એમ પરમાત્માનું માની. પર્વતભાઈની કથા આવે છે ને કે પેલા દરબારો બહુ કહેતા હતા કે મહારાજ તમે કાયમ પર્વત પર્વત કર્યા કરો છો, એવું તો શું પર્વતમાં છે. મહારાજ પર્વતભાઈને વખાણ બહુ કરે ને, એટલે આ લોકોને એમ થાય કોઈ ઈ વળી હું એવો મહાન થઈ ગયો. મહારાજ કહે છે કે અમ કોક દી બતાવશું. પછી અગતરાઈ ગયા અને પર્વતભાઈ તો મહારાજને જોઈને રાજી રાજી થઈને બેસી ગયા ભગવાનના ડોલીએ પગ દાબવા. ઓલા દરબારો કહે ભગત પણ આ અમારે ઘોડા બોડા તક બાંધ્યો બાંધ્યો ઠીક પડે ને. પછી દાજ ચડ્યો, એ ઘોડા સીધા બાજરામાં ચીણાના કાંધવા ઉપર મૂકી દીધા, છૂટા એક ઠેકાણે બાંધીને તગારામ ચીણાના બાજરો મૂકવો પડે ને એને બદલે સીધા, એ ભગતને જોવા સાપડે. પણ પર્વતભાઈ તો એ મહારાજની પાસે બેઠા છે. ત્યારે દરબારોએ કીધું, અલા અમે ને મહારાજ બધા આવ્યા ભગત, તમે કેમ કાંઈ તકે? ભાઈ અમારે શું કે પણ આ અમે ઘોડા મૂકી દીધા, આવી રીતે કર્યું, તમે કાંઈ ઉપાધિ કરતા નથી? તકે જુઓ આ બધું ભગવાનનું છે, અને હું તો ભગવાનનો એક વાણોતર એક નોકર હાથી છું, આ બધું સાચવું છું. માલિક પોતે આવ્યા ત્યારે મારે શું ડાપણ કરવાનું હોય? હે, માલિક પોતે આવ્યા મારે શું ડાપણ કરવાનું હોય? મારો કહેવાનો અર્થ આમાં એ છે કે ગૃહસ્થ આશ્રમી ભગવાન સ્વામિનારાયણના જે સત્સંગી છે એ પોતાનું યત કિંચિત તમામ છે ને એ ભગવાનનું સમજે છે, પોતાનું નહીં. જેવા ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં ગઢડે ગયા ત્યારે અભલ દરબારે વિક્રમ સંવત 1861 સાલમાં માઘ સુદ એકાદશીને દિવસે, આજથી પહેલી આવી, પહેલા વહેલા ભગવાન ગયા અને જેવા દાદાના દરબારમાં લીમડા નીચે બેઠા એની સાથે અભલ દરબારે દરબાર પોતાનો આ દેહ પોતાનો આત્મા કુટુંબ પરિવાર બધું ભગવાન સ્વામિનારાયણને શરણે દત્ત દીધું. ભગવાન સ્વામિનારાયણને લઈ ક્યાંય જવાનું નહોતું, એ પણ એ બધું ભગવાનનું કંઈ મારું કાંઈ નથી એમ મતી કરતાની સાથે પોતે છૂટા થઈ ગયા, મુક્ત થઈ ગયા. લ્યો, અને પછી ગ્રસ્તમાં રહેશે તો પણ એ મુક્ત છે, એમ ભગવાનના જે ભક્તો છે એનું મહેમાનની જેમ અથવા તો ભગવાનના ચાકરની જેમ ઘરમાં રહેવું હોય, પણ કોઈ પદાર્થના માલિક કોઈ વસ્તુના માલિક થઈને એ રહેતા નથી. કારણ કે દાસ હોય ને એ માલિક ન હોય અને માલિક હોય એ દાસ ન હોય. તમે કોઈ કઈ વસ્તુ તમારી માની લીધી તો તમે એના માલિક થયા, માલિક થયા પછી તમે દાસ કેવી રીતે થશો? ભગવાન સહજાનંદ સ્વામીના આપણે તો માત્ર દાસ છીએ, આપણા ઉપર પણ ભગવાન સ્વામિનારાયણનું જ માલિકીપણું છે, સ્વામીપણું છે. આપણે જ કોકના થઈ ગયા છીએ પછી આપણું કશું હોય હેનું? આપણે જેના થઈ ગયા, આપણે જેના થઈ ગયા આપણું જે હોય તે એનું ન થઈ જાય પછી આપણું રે? વાત મારી સમજાય છે તમને? શરીર ઉપર કેટલાક ઘરાણા ધારણ કરીને પત્ની પતિની થાય એટલે પત્ની જ પતિની થઈ, ઘરાણા ન થયા પતિના? એ ઘરાણા પતિના નો થયા, હાક ના પડો. આજનો કાયદો ગમે હોય અને વિદેશ વાળાનો ગમે હોય, ત્યાં તો એના ખાટલા નોખા નોખા હોય. આના નામે આના નામ ફીજ, આના નામે તો ઓવન, આના નામે ડબલા ડોલસા ભેગા કરીને બે પરણે, અને જેવું કાંઈક બને એટલે તારા ડેવોશ. આના ડબલા એ લઈ જાય ને ઓલાના ઓ લઈ જાય ને મકાન હોય એ દઈ દે, પાછું ભાડે જ હોય. એવું નથી. જ્યારે પરણી ને સ્ત્રી પતિની થાય ત્યારે સ્ત્રીનું જેટલું હોય ને એની માલિકી વાળું, એ બધું એના પતિની માલિકી વાળું થઈ જાય. એમ આપણે જ્યારે ભગવાન ના થયા ત્યારે આપણું જેટલું કાંઈ કહેવાતું હોય એ બધું ભગવાનનું થઈ જ જાય છે. અને પછી એને ભગવાનનું ન માનીએ અને આપણે આપણું માનીએ તો એ આપણને બંધન છે અને આપણે ભગવાનના થયા નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો તમને? હજી નથી આવ્યો. બે ચાર પ્રશ્ન પૂછવા પડશે. તમારી પાસે મૂડી ખરી? રણછોડભાઈ કઈ રાખ્યું? એ તમારું ઠાકોરજીનું? ના ના, તમે ઠાકોરજીના. અને તમારી પાસે છે એ ઠાકોરજીનું ને એ તો મારું, એમાંથી તમે શું કહો? હે ઠાકોરજી આ 500 તમને આલું છું. 500 ઠાકોરજીને આલ્યા અને બીજું હે નટુભાઈ એ મારું. આ બંધન કહેવાય. બંધન બહુ સૂક્ષ્મ છે. બધું જ ભગવાનનું છે, દઈ નથી દેવું. પછી જે તમે રાખો છો એ શિષ્ટાચાર વ્યવહાર પ્રમાણે જીવવું જોઈએ એની ના નથી, પણ માલિક ન થશો. તમે એવું બોલો કે મારી પાસે 1,00,000 રૂપિયા છે, સમજ્યા, ભગવાનના, હું સાચવું છું, એમાંથી આ 500 અટાણે વાપરી નાખવા છે, બાકીના ભગવાનના છે, ભગવાનના જ છે ને એના જ રહેવાના ને એને જ વ્યર્થે વાપરવાના છે, પણ અટાણે આટલા વાપરી નાખવા છે, આટલા નહીં. હું તમને કહું, તમારી પાસે 1,00,000 રૂપિયા હોય અને તમે તમારે માટે એમ જ પૈસા વાપરો છો, ત્યારે આટલું મેં દઈ દીધું કોઈને એવું માનો છો કે આટલા વાપરવા છે ને આટલા રાખવા છે એમ નિર્ણય લ્યો છો ને? એમ ભગવાનને તમે તમારા માલિક માનીને એને અર્થે આટલા વાપરી નાખ્યા, આ એના જ છે ને એને અર્થે જ વાપરવાના છે, મારું કશું નથી એમ માનીને નિર્મમત ને નિર્બંધન જીવન જીવો તો ખરેખર તમે ગ્રસ્ત આશ્રમી હોવા છતાંય મુક્તાત્મા છો. તમારો દેહ પડતાની સાથે તમે ભગવાનના ધામમાં જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન સ્વામિનારાયણને આશ્રિતો પ્રાગુર્ણિકો યથા, જેમ મહેમાન ઘરમાં રહે એમ ઘરમાં રહે, એવું આ જ વાક્યમાંથી વ્યંજિત થાય છે. સ્થિતાન નાના દેશ સ્થિતાન, આવો ઊંડો અર્થ કાઢ્યો છે ટીકાકારોએ. હવે બીજી વાત, એવી ને એવી વાત ભગવાન સ્વામિનારાયણની પણ છે, એ લઈ લઈએ. વૃતાલય સ્થિત, ત્યાં પણ સ્થિત શબ્દ પ્રયોજવામાં આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં રહેલા થકા શિક્ષાપત્રી લખે છે. વડતાલ વાસી એવો શબ્દ નથી લખ્યો, વડતાલમાં રહેલા. આમાંથી અર્થ એ કાઢ્યો સંતોએ કે ભગવાન સ્વામિનારાયણ પણ કોક દિવસ અહીંયા તો કોક દિવસ અહીંયા એમ સતત પરિભ્રમણમાં હોય છે. વડતાલ એમનું કાયમી નિવાસ સ્થાન નથી. જેમ ગ્રહસ્થ આશ્રમી ઘરમાં રહ્યા છે છતાંય તે ગ્રહસ્થનું કાયમી ઘરમાં રહેવાપણું નથી, એ દેહ છોડીને ભગવાનના ધામમાં કાયમી રહેવાના છે, ભગવાન સ્વામિનારાયણનું પણ વડતાલમાં કાયમી રહેવાપણું નથી, એ સૂચિત થાય છે વૃતાલય સ્થિત એ શબ્દથી. એવા ભગવાન સ્વામિનારાયણે સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીનો અર્થ પણ કર્યો છે, શિક્ષા એટલે હિતોપદેશ. હિત થાય, હિત કરે એવું જે કહેવું ઉપદેશવું એને હિતોપદેશ કહેવાય. અને પત્રીનો અર્થ કર્યો છે, પતતિ સ્થાનાંતરમ ગચ્છતિ સ્વાભિપ્રેતો અર્થમ અનયા ઇતિ પત્રી. પોતાને અભિપ્રેત ઈપ્સિત એવો જે અર્થ ઉપદેશ લઈને એ ઉપદેશ જેના વડે દેશાંતરમાં જાય એ કહેવાય પત્રી, અને શિક્ષાયાહા પત્રી ઇતિ શિક્ષાપત્રી. શિક્ષાની જે પત્રી છે, ઉપદેશ જેમાં લખેલો છે, એવો સુંદર મજાનો પત્ર નાના સ્વરૂપમાં હોવાથી પત્રી, આમ શિક્ષાપત્રીનો અર્થ થાય છે. ને પેલા સ્વામીએ સરસ અર્થ કર્યો, શિક્ષયતિ ક્ષાલયતિ પાલયતિ ત્રાયતે, આ શિક્ષાપત્રીનો અર્થ કર્યો. શિક્ષયતિ, આપણને સુંદર મજાનું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વગેરે વગેરે કેમ જીવન જીવવું, શું પાળવું, શું કરવું, શું ન કરવું, આવું જે શીખવાડે એ શી શબ્દમાંથી વ્યંજિત થાય છે. વળી કીધું ક્ષાલયતી, એટલે કે આપણામાં રહેલી જન્મો જન્મની સ્ત્રીની ધનની સ્વાદની માનની વિવિધ પ્રકારની જે વાસનાઓ છે એને ભગવાન ધોઈ નાખે, સાફ કરી નાખે. ક્ષાલયતી. વળી પાલયતી તીપ, કે ભગવાન આપણું આ લોક પરલોકનું વ્યવસ્થિત આપણું પાલન કરે, આ લોક પરલોકમાં હિત થાય એવું ભગવાન આ લોક પરલોકમાં આપણું ક્ષેમ કરે, યોગક્ષેમનું વહન કરે છે, આપણને પ્રભુ જ પાળે છે, માટે પાલયતી. વળી ભગવાન આપણી રક્ષા કરે છે, કામ ક્રોધ લોભ અંતઃશત્રુ બાહ્યના શત્રુ એનાથી આપણને ત્રાયતે બચાવે છે પરમાત્મા. એમ એક શિક્ષાપત્રીના ચાર અક્ષરોમાં ભગવાન સ્વામિનારાયણે આપણું સમગ્રપણે ભલું કર્યું છે એવી આ અદભુત શિક્ષાપત્રી, કે શિક્ષાપત્રીની અંદર તમામ રીતે ભગવાન સ્વામિનારાયણે આપણું રક્ષણ, આપણું શિક્ષણ, આપણું પાલન અને આપણું પોષણ અને આપણી વાસનાઓનું શોષણ આ બધું જ ભગવાને શિક્ષાપત્રીમાં ભરી દીધું છે. એવી અદ્ભુત શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું લખું છું. આમ આ બીજા શ્લોકનો અર્થ કર્યો વાલા ભક્તો. હવે ત્રીજા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. હમ ભ્રાત્રો રામ પ્રતાપે છા રામયોર ધર્મ જન્મનો યાયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિદો સુતો. ભ્રાત્રો રામ પ્રતાપે છા રામયોર ધર્મ જન્મનો ભ્રાત્રો રામ પ્રતાપે છા રામયોર ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિદો સુતો. ભ્રાત્રો રામ પ્રતાપે છા ભ્રાત્રો રામ પ્રતાપે છા રામયોર ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય કરી વિભાગ મંદિર હરિજન કે કરી વિભાગ મંદિર હરિજન કે આચાર જ દોઉ કિયે હમ તિન કે આચાર જ દોઉ કિયે હમ તિન કે કિયે હમ તિન કે. આ હિન્દી ભાષામાં મુક્તાનંદ સ્વામીએ પણ શિક્ષાપત્રની ભાષા કરી છે. સ્વામીની પ્રસાદી સંભળાવી તમને, એની પછી ચર્ચા કરીશું. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો, એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છા રામજી, તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે, જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે. આ કૌંસમાં લખ્યું છે, મૂળ શ્લોકમાં નથી. શિક્ષાપત્રીની ભાષા નિત્યાનંદ સ્વામીએ કરી છે અને હિન્દીમાં મુક્તાનંદ સ્વામીએ કરી છે. એમાં મુક્તાનંદ સ્વામી એમ લખ્યું કે કરી વિભાગ મંદિર હરિજન કે, ઉત્તર દક્ષિણ બે વિભાગ કર્યા, નરનારાયણ લક્ષ્મીનારાયણ બે દેશ કર્યા. કરી વિભાગ મંદિર હરિજન કે, આચાર જ દોઉં કીએ હમ તિન કે, વિભાગ કરી અને તે દેશના મુખ્ય ગુરુ તરીકે અમે આચાર્યને સ્થાપ્યા છે. બધા શાસ્ત્રમાં આચાર્ય અમે સ્થાપ્યા છે એમ લખ્યું છે. વાલા ભક્તો, એટલા માટે એ સૂચિત થાય છે કે આચાર્યની સ્થાપના ભગવાન સ્વામિનારાયણની કરેલી છે અને એ આચાર્ય જરૂરી છે, હોવા જોઈએ. આ સંપ્રદાયનું બંધારણ છે, એમાં હજારો જીવાત્માઓનું કલ્યાણ છે. અને સૌ પ્રથમ શિક્ષાપત્રી લખતા થકા ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકથી કોને કોને ઉદ્દેશીને શિક્ષાપત્રી અમે લખીએ છીએ એનું લિસ્ટ આપે છે કે આને આને ઉદ્દેશીને હું આ પત્રી લખી રહ્યો છું. કોને લખું છું? તો સૌ પ્રથમ આ બંને આચાર્યોને ઉદ્દેશીને લખું છું. પછી એક એકના નામ આવશે, આપણે બધા જાણીએ છીએ એટલે અહીંયા સાથે નથી કહેતો. કે કેવા છે એ રઘુવીર અને અયોધ્યા પ્રસાદજી? તો કહે છે કે અમારા ભાઈ રામ પ્રતાપજી અને ઈચ્છા રામજી એના દીકરા છે આ બે. તો કેવા છે એ રામ પ્રતાપજી ને ઈચ્છા રામજી? તો કે ધર્મ દેવ થકી છે જન્મ જેમનો એવા છે. અમારો પણ જન્મ ધર્મદેવ થકી છે અને ઈચ્છારામનો અને રામ પ્રતાપજીનો જન્મ પણ ધર્મદેવ થકી છે. એટલે મારા સગા ભાઈ છે, એક મોટા એક નાના, એ આપણે સમજી લેવું. મોટા ભાઈનો દીકરો અયોધ્યા પ્રસાદ, એમને ત્રણ દીકરા હતા એમાંથી એક, અને નાના ભાઈ ઈચ્છારામજી એમને પાંચ હતા એમાંથી એક રઘુવીરજી, આ બેયને. તો આમાં લખે છે કે એમને અમારા દત્તપુત્ર કરીને, કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ તો સાધુ હતા, તમારી ભાષા હું નોન મેરેજ ભણ્યા જ નહોતા, તેને દીકરા હોય નહીં, બહુ સ્વાભાવિક વાત છે. કોઈ એવું કે બ્રહ્મચારી મહારાજના બાળકો રમતા હતા તો વાક્ય રચના બરોબર નથી. બાળકો હોય તો બ્રહ્મચારી નો હોય, બ્રહ્મચારી હોય તો બાળકો નો હોય. એમ ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મચારી હતા એ સમગ્ર જગતને ખબર છે. ભગવાન સ્વામિનારાયણ બ્રહ્મચારી હતા તો એને પુત્ર હોય નહીં, બ્રહ્મચારી હોય ને તો એનો વંશ ન હોય. ભગવાન સ્વામિનારાયણના વંશજ એવું બોલાય નહીં, કારણ કે વંશ લોહીમાંથી ઉત્પન્ન થયો હોય તો ગણાય. સ્વામિનારાયણ ભગવાનનું લોહી, લોહી ધર્મદેવનું જરૂર, સ્વામિનારાયણ ભગવાનનું નહીં, કારણ કે એ બ્રહ્મચારી હતા. સ્વામિનારાયણ ભગવાનનું લોહી કહેવાય નહીં, એ ખોટો ઉચ્ચાર થાય છે. ધર્મદેવનું બ્લડ ખરું. એ અહીં ખુલાસો કર્યો છે કે ધર્મદેવ થકી જન્મ જેમનો છે એવા રામ પ્રતાપજી અને ઈચ્છારામજી, એના દીકરા અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી, એને અમે અમારા દત્તપુત્ર તરીકે લીધા છે. એ અમારા બ્લડમાંથી ઉત્પન્ન થયેલા નથી, આ સમજવું જરૂરી છે. અને એને અમે આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે. હવે અહીંયા પહેલી શંકા એ કરે છે કે ભાઈ શિક્ષાપત્રી લખતી વેળાએ ભગવાન સ્વામિનારાયણે પોતાના અનેક આશ્રિતો છે છતાંય મોટા મોટા સાધુઓ ત્યાગીઓ હોવા છતાંય સૌ પ્રથમ નામ શિક્ષાપત્રીમાં આચાર્યોને કેમ લખ્યા, આચાર્યના નામ કેમ લખ્યા, ઉદ્દેશ પહેલો એનો કેમ કર્યો, ત્યારે એના ઉત્તરમાં સંતો એમ કે છે કે આચાર્યને માથે બેવડી જવાબદારી છે, માટે એનું નામ પહેલું લખ્યું છે. કે ભાઈ બેવડી જવાબદારી કઈ? તો કે એણે ધર્મ પાળવાનો અને પળાવવાનો, આ બેવડી જવાબદારી છે. બીજાની માથે બેવડી જવાબદારી નથી. તમારે હરિભગતને તમારો પાળે રાખવાનો કે પળાવવાનો ખરો? ભગવાન સ્વામિનારાયણે તમને આજ્ઞા કરીશ બધાને ધર્મમાં રાખજો, તે એવી અમને નહીં કરી, સાધુને એવી નથી કરી. સત્સંગ વધે, બીજાને સત્સંગી કરવા, બધી વાત સાચી, પણ જવાબદારી નહીં ભાઈ. આચાર્યની બેવડી જવાબદારી છે, એને પહેલા પોતે પાળવો અને પછી બીજા પાસે પળાવો. આચાર્ય શબ્દનો અર્થ જ એ થાય છે, આચિનોતી શાસ્ત્રાર્થાન આચાર્ય સ્થાપ્યત અપિ ઇતિ આચાર્ય. કે ભાઈ આચાર્ય કોને કહેવાય? તો કે આચિનોતી શાસ્ત્રાર્થાન, કે જેવો શાસ્ત્રમાં લખેલો ધર્મને પોતે આચરે પાળે વળી પળાવે. આચિનોતી અને બીજાને પાછા આચરણમાં સ્થાપયતી, એને આચાર્ય કહેવાય. એમ આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ આ ભાષ્યમાં જ કરવામાં આવી છે. ભગવાન શ્રી હરિના મગજમાં બેવડી જવાબદારી એમની સ્મૃતિપથમાં હોવાથી પ્રથમ નામ યમના લખ્યા છે. અને વાત એ સાચી છે, હરિલીલામૃતમાં કળશ 8માં 47માં વિશ્રામમાં આચાર્ય ધર્મથી જ શોભે એવું સુંદર વિધાન કર્યું છે. બહુ લાંબુ વિધાન છે, એમાંથી માત્ર હું તો ખાલી બે કડીઓ તમને સંભળાવું છું. આચાર્ય તો ધર્મ થકી જ શોભે,
આચાર્ય તો ધર્મ થકી શોભે,
આચાર્ય તો ધર્મ થકી જ શોભે,
આચાર્ય તો ધર્મ થકી જ શોભે.
શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે,
શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે,
શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે,
શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે.
આચાર્ય જો વૈભવથી મનાય, આચાર્ય જો વૈભવથી મનાય,
આચાર્ય જો વૈભવથી મનાય,
તો સર્વ શ્રીમંત જનો પૂજાય,
તો સર્વ શ્રીમંત જનો પૂજાય,
તો સર્વ શ્રીમંત જનો પૂજાય,
તો સર્વ શ્રીમંત જનો પૂજાય.
આચાર્ય તો ધર્મ થકી જ શોભે,
આચાર્ય તો ધર્મ.
આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. સ્વામિનારાયણ ભગવાન પોતે આચાર્યોને ઉદ્દેશીને ઉપદેશ આપે છે કે હે આચાર્યો, તમારી શોભા ધર્મ છે, એનાથી જ તમારી શોભા છે. માટે આચાર્ય ધર્મ પાળવો અને પળાવવો, આમ બેવડી જવાબદારી સ્થાપિત થઈ. આચાર્ય ધનના લોભથી તો અતિશય શોભતા નથી. આચાર્ય જો વૈભવથી મનાય તો શ્રીમંત જનો સર્વે પૂજાય. આ જગતમાં કરોડોપતિ અબજોપતિ, અરે એનાથી મોટા મોટા કંઈક કંઈક પડ્યા છે. મોટા મોટા બંગલાવાળા, જાજી જાજી ગાડીઓ વાળા, હોના ચાંદીના ઘરાણા પહેરનારા, આને બધાને શું કામ ન પૂજવા? જો એ જ પૂજ્યપણામાં હેતુ હોય તો વૈભવ સંપત્તિ, એ હેતુ નથી. પૂજ્યપણામાં હેતુ તો ધર્મ છે. ધર્મવાન નર પૂજ્ય છે ભગવાન. એટલે તો આચાર્યને ઉદ્દેશીને આગળ એવું લખે છે,
ગ્રહસ્થ આચાર્ય ઘણા ફરે છે,
ગ્રહસ્થ આચાર્ય ઘણા ફરે છે,
શિષ્યો તણા તે ધનને હરે છે,
શિષ્ય તણા તે ધનને હરે છે,
દિશે ભવાયા સમવેશ કેવા,
દિશે ભવાયા સમવેશ
से भवाया समवेश केवा,
दिसे भवाया समवेश केवा,
तमे न थाशो कदी छेलेवा,
तमे न थाशो कदी छेलेवा,
तमे न थाशो कदी छेलेवा,
तमे न थाशो.
આમ ભગવાને એમને ઉદ્દેશીને ધર્મ શિષ્ટાચાર રાખવાનો આદેશ આપ્યો છે કે આ જગતમાં ઘણા આચાર્યો ફરે સરખડ્યા કરે છે, જુદા જુદા મત પંથના જુદા જુદા જે ધણીઓ આચાર્યો ગુરુઓ હોય એ રખડ્યા કરે, શિષ્યો તણા ધનને જ એક લક્ષ્યમાં રાખીને પોતાના અભિમાન અહંકારને જ એક મુખ્યતા આપીને રખડ્યા કરે છે. દિશે ભવાયા સમ વેશ કહેવાય, એના વેશ જોવો, પહેરવેશ જોવો, વાણી જોવો, વર્તન જોવો, રીતિ ભાતિ જોવો, જોઈને જ આપણને અભાવ ગુણ આવી જાય. તમે એવા નો થશો કેશ, એવા નો થશો, ધર્મ પાળજો. આમ આચાર્યને ઉદ્દેશીને મોટી જબરી જવાબદારી ભગવાને આપી હોવાથી એનું પહેલા નામ લખ્યું છે. તો વાલા ભક્તો, આવી રીતે આ ત્રીજા શ્લોકમાં આચાર્યનો ઉદ્દેશ કર્યો છે શિક્ષાપત્રી લખતા ભગવાને, અને ત્યાર પછી ચોથા શ્લોકમાં મુક્તાનંદ મુખ્યાશ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારીણ ગ્રહસ્થાશ્ચ મૈયા રામ ભટ્ટાધ્યાયા મદાશ્રિયા આમ કહી, અને પછીના નંબરે મુકુંદાનંદ વગેરે બ્રહ્મચારીઓને ગણ્યા છે નિત્યાનંદ સ્વામીની ભાષામાં, તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા મયારામ ભટ્ટ આદિક ગ્રહસ્થ સત્સંગી, આ બેને ઉદ્દેશ આ શ્લોકમાં બતાવ્યો છે. હવે આમાં મહત્વનો શબ્દ છે નૈષ્ટિક બ્રહ્મચર્ય. આ શ્લોકમાં એના ઉપર સતાનંદ સ્વામીએ ઘણું બધું લખ્યું છે. ટૂંકમાં બ્રહ્મચર્ય કોને કહેવાય, નૈષ્ઠિક કોને કહેવાય, આવા બધા પ્રશ્નો ઉદ્ભવે છે આ શ્લોકમાંથી. બ્રહ્મણી ચરંતી ઇતિ બ્રહ્મચારી, આનો એક અર્થ એવો કર્યો કે જે બ્રહ્મમાં વિચરે. બ્રહ્મ શબ્દ છે અહીંયા, પોતાનું સ્વરૂપ લો યા તો પરમાત્માનું સ્વરૂપ લો, તમને જે અનુકૂળ આવે. પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલા, અન્ય કોઈ જેમને વિચારો નથી એ બ્રહ્મચારી છે, એક અર્થ આવો થાય. બીજો, ભગવાનનું ધ્યાન ભજન કરતા કરતા ભગવાન સિવાય જેને કોઈ સંકલ્પ ઉઠતો નથી, જે ભગવાનના સ્વરૂપમાં સ્થિર થયા છે, ભગવાનની સાથે જે પોતાના આત્માને જોડી કેવળ ભગવદ અનુભવ માણી રહ્યા છે, ભગવાન સિવાય કોઈ સંકલ્પ નથી એ બ્રહ્મચારી છે, આવા અર્થ થાય. આ બ્રહ્મચર્યનો મૂળભૂત અર્થ છે, ભગવાન સિવાય અન્ય કોઈ ઈચ્છા નહીં, કોઈ સંકલ્પ નહીં, એને સાચો બ્રહ્મચારી કહેવાય. અન્ય સ્થૂળ અર્થમાં આપણે બ્રહ્મચર્યનો શબ્દ જે આપણે બધા જાણીએ છીએ, બ્રહ્મચર્યનો અર્થ એ આવો છે, યાવત જીવ ઉર્ધરેતસ, કે જીવન પર્યંત જે ઉર્ધરેતસ રહે એ બ્રહ્મચારી કહેવાય છે. હવે આગળ, કર્મણા મનસા વાચા સર્વાવસ્થાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગમ બ્રહ્મચર્યમ પ્રચક્ષતે. આ કર્મપુરાણ અધ્યાય 11માં બ્રહ્મચર્યનું લક્ષણ કરવામાં આવ્યું છે. મન કર્મ વચને સર્વ અવસ્થામાં સર્વ કાળે સર્વ સ્થળે મૈથુનનો ત્યાગ કરવો એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. આ સ્થૂળ અર્થ છે. હવે અહીંયા નૈષ્ઠિક બ્રહ્મચારી એવો શબ્દ લખ્યો છે, એના ઉપર વિચાર કરતા એવું લખે છે કે બ્રહ્મચારી બે પ્રકારના હોય છે, એક નૈષ્ઠિક બ્રહ્મચારી અને બીજા ઉપકુરવાણ બ્રહ્મચારી, કોઈક ઉપકુરવાણક કહે છે. હવે આ બ્રહ્મચારીના બે પ્રકાર છે, તો નૈષ્ઠિક બ્રહ્મચારી કોને કહેવાય કે જેવો એ આજીવન બ્રહ્મચર્યનો સંકલ્પ લીધો છે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અચ્છા, ઉપકુરવાણક બ્રહ્મચારી એટલે શું કે જેવો એ અમુક સમય પૂરતી મર્યાદિત રીતે બ્રહ્મચર્યનો જેણે સંકલ્પ લીધો હોય કે ભાઈ ચાતુર્માસમાં બ્રહ્મચર્ય પાળીશ, અથવા એક વર્ષનું પાળીશ, અથવા આટલા વર્ષથી અહીંથી અહીં એટલું બ્રહ્મચર્ય પાળીશ, એમ જેણે બ્રહ્મચર્યનો નિયમ લીધો હોય ઉપકુરવાણક કહેવાય. દાખલા તરીકે કે ભાઈ ભણવા ગયા અને 24 વર્ષના 25 વર્ષના થાય, વેદ ભણે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળે, અને પછી એ બ્રહ્મચારી કહેવાય ખરા, પણ ઉપકુરવાણક કહેવાય, નૈષ્ઠિક બ્રહ્મચારી નહીં, કારણ કે ભણીને સમાવર્તન સંસ્કાર કર્યા પછી તરત ગ્રહસ્થ થવાના હોય છે. પણ મુકુંદાનંદ આદિ કે જે બ્રહ્મચારીઓ છે એ તો બધા નૈષ્ઠિક બ્રહ્મચારી છે. આવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીઓને ઉદ્દેશીને મુકુંદાનંદ આદિને હું શિક્ષાપત્રી લખું છું એમ ભગવાન સ્વામીને એનું કહેવું થાય છે. પણ અહીંયા એક શંકા મોટામાં મોટી અન્ય શાસ્ત્રોમાંથી ઉદ્ભવે છે. કારણ એ છે કે ઘણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે કળિયુગમાં લાંબુ બ્રહ્મચર્ય વ્રત લેવું નહીં, કળિયુગમાં આજીવન બ્રહ્મચર્ય વ્રત પળવું અશક્ય છે, માટે કળિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખી શકાય નહીં એમ અમુક અમુક ઋષિ મુનિઓ શાસ્ત્રોનો મત છે. એટલે અહીંયા એક જબરદસ્ત શંકા ઊભી થાય છે કે ભાઈ કળિયુગમાં બ્રહ્મચર્ય પળે ખરું, નૈષ્ઠિક બ્રહ્મચર્ય 4 માસ કે 12 માસ એ તો ઠીક, પણ આજીવન બ્રહ્મચર્ય શું પળે ખરું? અસંભવ ને અશક્ય જેવું લાગે છે, શાસ્ત્રમાં એનો ઘણી જગ્યાએ નિષેધ આવે છે. આવો પ્રશ્ન ઊભો થયો ત્યારે એના જવાબમાં શતાનંદ સ્વામી લખે છે, હા પળે, એ કળિયુગમાં પળે તો હા ચોક્કસ પળે, કળિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચારી રહી શકાય છે. તો પછી શાસ્ત્રમાં ના પાડી છે ને, શાસ્ત્ર ખોટા, તમે સાચા, થાય ને ધમાલ. ત્યારે શતાનંદ સ્વામી કહે છે કે ભાઈ શાસ્ત્ર ખોટા છે એમ અમારું કહેવું નથી, પણ શાસ્ત્રને સમજીને એના અર્થ કાઢવામાં કાંઈક ભૂલ થાય છે એ વાતને તો સમજવી ઘટે છે. કળિયુગમાં લાંબુ આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ ન કરવું એમ શાસ્ત્રમાં જે બ્રહ્મચર્યનો નિષેધ કર્યો છે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો, એ કોને માટે કર્યો છે એ તમારે સમજવું જોઈએ. ભગવાનના આશ્રિત હોય, ભગવાનની ભક્તિએ યુક્ત હોય એવાને માટે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો નિષેધ શાસ્ત્રમાં કર્યો નથી. પણ જેઓ અતિ વાસનાવાળા હોય, ભગવાનના આશ્રિત ન હોય, ભગવાનમાં ભક્તિ ન હોય જેને, એવાને માટે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો વ્રતનો નિષેધ કર્યો છે કે એવોએ આજીવન બ્રહ્મચર્ય લઈ લેવું નહીં. કેમ, જે જેને બહુ વાસના છે, ભગવાનમાં હેત નથી, ભગવાનનો આશરો નથી, એનાથી નૈષ્ઠિક બ્રહ્મચર્ય કળિયુગમાં પાળી શકવું એ શક્ય નથી. આમ અર્થ તમારે કાઢવો જોઈએ. જોવાને શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, કિન્નુ બાલેશુ સુરેણ કલિના ધીર ભીરુણા અપ્રમત્ત પ્રમત્તેશુ યો વૃકો નૃષું વર્તતે, કે છે કે આ કામ ક્રોધ લોભ આ બધા દોષો કળિયુગના છે. હવે આ કળિયુગ કેવો છે કે ધીર પુરુષથી ડરે છે અને અજ્ઞાની માણસોમાં સુરવીર થઈને ફરે છે, અને ખરેખર જે સાવધાન માણસ છે ને સાવધાન, એની આગળ કળિયુગનું કશું ચાલતું નથી. પણ જે માણસ પ્રમાદી હોય ને સાવધાન ન હોય ને એમાં જ કળિયુગ સાવધાન થાય છે. હવે આવો ધીર પુરુષથી ડરનારો, અજ્ઞાનીઓમાં મુખ્ય થઈને ફરનારો, ગાફલને રોળનારો જે કળિયુગ, તે ભગવાનના આશ્રિત સાવધાન ભક્તિવાળાને શું કરી શકવાનો છે? માટે કળિયુગમાં પણ પરમાત્માનો આશ્રિત, ભગવાનમાં ભક્તિવાળો હોય તો નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળી શકે છે, એ હકીકત છે. આમ પ્રસ્થાપિત કર્યું અને વાત સાચી છે. હા, અમારે ઈશ્વર સ્વામી કાશીમાં ભણવા ગયા હતા, તે કાશીએ એક વૈદ્ય છે, વૈદ્ય એ વાત કરતા હતા. એ બહુ ભગવાનનો આશ્રિત ને ભગત છે, બહુ સારો માણસ છે, પરોક્ષનો છે. સંતો દવા લેવા ગયા છે, પણ એમની અત્યારે કેટલી ઉંમર છે? 70-80 વર્ષના છે. પણ એને નૈષ્ટિક બ્રહ્મચર્ય પાડ્યું, આજીવન ત્યાગી નથી આ, પણ પાયું ખરું. જેમ કે આપણે અમદાવાદમાં ભાલજા સાહેબ હતા, મણિલાલભાઈ ભાલજા, તો એમણે પણ આજીવન બ્રહ્મચર્ય પાળ્યું, વકીલાતનો ધંધો કર્યો, પણ બ્રહ્મચર્ય રાખ્યું ભગવાનને રાજી કરવા. સ્ત્રીઓનો કેસ ન લેતા, સરકારમાં એવું કાંઈ ચાલે નહીં, પણ ભગવાનના પ્રતાપે એમની એટલી પ્રતિભા હતી, એટલા સત્યવાદી અને સારા હતા સ્વામિનારાયણના આશ્રિત, એટલે એમને એવી છૂટ આપવામાં આવી હતી કે સારું, તમારે સ્ત્રીઓ સાથે કેસ ન લડવો, એને રાખ્યું હતું. એમ આ 70-80 વર્ષના વૈદ્ય છે, એણે બ્રહ્મચર્ય રાખ્યું. હવે એને પોતાને છે ને, પ્રથમ તો પોતે ભણ્યા બહુ, એટલે બીજા બધાને ભણાવવાની ઈચ્છા, અને શિક્ષક થાવું, અધ્યાપક. પણ પછી તો એણે આજીવન બ્રહ્મચર્ય રાખવાનો વિચાર કર્યો, એટલે અધ્યાપન કરાવવાનું છોડી અને એને રસ પડી ગયો, તો વૈદિક શાસ્ત્રો ભણી અને એમાંથી દવા વગેરે કરવા લાગ્યા, તો બહુ સારા વૈદ્ય થયા. એટલે સારી દવા કરે એટલે સંતો આપણા ગેલા. એનું જીવન જાણ્યું પછી ઈશ્વર સ્વામી એને પૂછ્યું કે તમે આ 70 વર્ષથી બ્રહ્મચર્ય પાળો છો, પાછા વૈદ્ય દવા કરે બધાની, તો આ 70 વર્ષથી બ્રહ્મચર્ય તમે પાળ્યું તો કેવી રીતે તમારથી પડ્યું? તો એણે વાત કરી કે પહેલાં તો મને મનમાં એવું થયું કે મારાથી બ્રહ્મચર્ય રહેશે કેમ, મને લગ્ન કરવાની ઈચ્છા નહીં, એટલે મેં છે તે અમુક સમય સુધી તો જોયા કર્યું કે હું રહી શકીશ કે કેમ. પછી ઘણા સમય સુધી તપાસ કર્યો, ત્યાર પછી મને વિશ્વાસ બેઠો કે મારાથી બ્રહ્મચર્ય રહેશે, અને મારાથી રહ્યું. ત્યારે ઈશ્વર સ્વામી કહે છે કે તમે બ્રહ્મચર્ય રાખી શક્યા એનો મૂળ હેતુ શું તમને અનુભવવાનો? તમારી સ્વ અનુભૂતિ સંભળાવો, તમે શાને કારણે બ્રહ્મચર્ય રાખી શક્યા? ત્યારે એ માણસે એવી વાત કરી કે ભગવાન મેં પ્રેમ, વહી બ્રહ્મચર્ય કા કારણ હૈ. જો ભગવાનમાં પ્રેમ ન હોય, ભગવાન સાથે આપણી પ્રેમથી વૃત્તિઓ રસબસ ન થઈ હોય, જોડાણી ન હોય, તો બ્રહ્મચર્ય પાળવું કઠણ થઈ પડે. માટે ભગવાનનો આશ્રિત, ભગવાનમાં પ્રેમવાળો હોય તો જરૂર એનાથી બ્રહ્મચર્ય પડે. એટલે કહે છે કે બ્રહ્મચર્ય પડે છે, કળિયુગમાં પણ પડે છે, ભલે શાસ્ત્રમાં અમુક લખ્યું એવું જણાતું હોય. કારણ કે જુઓ ને, આપણે વડોદરામાં એક પ્રસંગ બનેલો, સિયાજીરાવ સરકારના મકાનમાં દેવઘરમાં બધા પંડિતો ભેગા થયેલા અને ત્યાં ચર્ચા વિચારણા થતી હતી. એમાં ઘણાક આપણા સત્સંગી હતા, ઘણાક નહોતા, ઘણાક દ્વેષી હતા વિદ્વાનો. અને એ વખતે ત્યાં એવી ચર્ચા થઈ, કોઈ એવું બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી બહુ સરસ લખી છે. ત્યારે એક જણો બોલો કે ભાઈ બહુ સરસ લખી છે, પણ તમે વખાણ્યા કરો છો, પણ સ્વામિનારાયણ ભગવાને કળિયુગમાં નૈષ્ટિક બ્રહ્મચારીના ધર્મ લખ્યા અને નૈષ્ટિક બ્રહ્મચાર્ય પાળવું ને એવું લખ્યું, એ હળાહળ ખોટું છે. કોઈ પંડિતે કીધું કે કળિયુગમાં કાંઈ બ્રહ્મચર્ય પાળવું શક્ય નથી. બીજા કહે છે કે ભાઈ એવું નથી, સ્વામિનારાયણ ભગવાને એમની કૃપાથી હજારો માણસોને નિષ્કામી કર્યા છે, બ્રહ્મચર્ય પળાવ્યા છે, ના 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 ના, જે શાસ્ત્રમાં ના હોય એ વસ્તુ બને જ નહીં, શક્ય થાય જ નહીં, એ બધો દંભ હોય. અને એવી બધી વાતો ને આ બધું જે હોય છે ને, પોતાનો સંપ્રદાય વધારવા સારું ને એવું બધું સારા અક્ષરોથી આમ તેમ લખે, પણ એ વાત શક્ય નથી. આવી રીતની વાત થતી હતી. અને એ જ વખતે એમ કહેવાય છે કે ખેડાવાળ બ્રાહ્મણ રણછોડ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી ને ગોપાલ સ્વામીના શિષ્ય, તે ગોપાલ સ્વામીના ધોતિયા કપડાં ધોવા અને સ્વામીની સેવામાં રહે, અને એણે આજીવન બ્રહ્મચર્ય રાખેલું સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે અને ગુરુ ગોપાલ સ્વામીના આશીર્વાદથી એ ત્યાં આવી ચડ્યા. અને આવી રીતે એક બે પંડિત બહુ વધારે પડતું ખંડન કરવા માંડ્યા સ્વામિનારાયણ ભગવાનનું, શિક્ષાપત્રીનું, સ્વામિનારાયણ ભગવાનના આદેશનું. એ આનાથી સહન ન થયું. એ ઘણા પંડિતોની સભા બેઠી હતી અને એમાં ઊભા થયા. અને ઊભા થઈને કહે છે કે તમે બધા ક્યારના એમ કીધા કરો છો કે કળિયુગમાં બ્રહ્મચર્ય પળે નહીં, બ્રહ્મચર્ય પળે નહીં. એનો અર્થ જ એ છે કે તમારામાં એકેયમાં બ્રહ્મચર્ય પાળવાની તેવડ હોય એવું લાગતું નથી. ત્યાંથી શરૂ કર્યું. એ કે તમે શું વાત કરો છો કળિયુગમાં બ્રહ્મચર્ય પળે નહીં, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું અને મેં આજીવન બ્રહ્મચર્ય પાળ્યું છે, હું પરણ્યો નથી. અને બ્રહ્મચર્ય હું આવી રીતે રહીને પાળું છું તો સ્વામિનારાયણ ભગવાનના મોટા મોટા સંતો ભક્તો એ બ્રહ્મચર્ય કેમ નહીં પાળતા હોય કે, અને તમારે મારા બ્રહ્મચર્યની પરીક્ષા કરવી હોય તો હું તમને બતાવું. અને તમે આટલા વિદ્વાન બેઠા છો એમાં તમે મન કર્મ વચને ભલે તમે પરણેલા હો કે તમે તમારી પત્ની સાથે ભલે જીવન જીવતા હો, પણ તમને હું એટલું પૂછું છું કે તમારી પત્ની વિના અન્ય જગતની કોઈ પણ સ્ત્રીમાં તમને ક્યારેય ભૂંડો ભાવ ન થયો હોય તો તમે હાથમાં દેવતા લ્યો કેશો, અને જો દાજો નહીં તો હાચા. નિયમ કહીને ત્યાં કંઈક વળી ભઠ્ઠો હળગતો હતો, એમાં બાવળિયાની ગાંઠો હતી, એનો કોલસો હતો, આ ભગત ઉપડ્યા અને એમાંથી ખોબો ભર્યો રણછોડ મહારાજે કોલસાનો, ધગધગતા અંગારા, અને લઈને પંડિતોના સભામાં આવ્યા હો કે જે તમે વિદ્વાન ખરેખરા હો અને તમારી પત્ની સિવાય બીજે ક્યાંય તમારે ક્યારેય પણ મનથી સંકલ્પ ન થયો હોય તો આ દેવતા હાથમાં લ્યો. એ આખી સભા બેઠી હતી પંડિતોની, વડોદરા સિયાજીરાવ સરકારના પંડિતોમાં એકેય વિદ્વાન કોલસા લેવા ન ઊભો થયો. અને કીધું રણછોડ મહારાજે, જો હું દાજુ છું કેમ, જે હું સાચો બ્રહ્મચારી છું, મને ક્યારેય કોઈ સ્ત્રીમાં ક્યારેય ઘાટ થયો નથી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે અને મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની સેવાના પ્રતાપે, અને તમારામાં હોય શક્તિ તો તમે વિદ્વાન ખરા પણ તમારા બ્રહ્મચર્ય પાળવાની તેવડ નથી કે લ્યો, કોક તો લ્યો કે છે એમ ઊભા થઈને આંટા મારે. કોઈએ કોલસા હાથમાં ન લીધા, હળગતા કોલસા કોણ લે. અને એ વખતે ધનેશ્વર કરીને એક ભાઈ બેઠા હતા, એ લયા હતા, એ ગોપાલ સ્વામીના શિષ્ય હતા, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. એણે ઊભા થઈને એમ કીધું, રણછોડ ભાઈ આ પંડિતોમાં વિદવત્તા સિવાય બીજું કાંઈ નમળે કે, આના એકેયનું કામ નહીં સમજ્યા, અને આ લોકોને તમે ઓળખો નહીં કે, આ લોકોને ઘરે તો એક બે રખાયત હોય તો હોય કે, હવે આ હું કોલસા હાથમાં લે, લાવો હું લઉં કે, મને આપો કે. એને એના હાથમાં નાખ્યા, દાઈજા નહીં હો. એ આખી સભામાં ફેર્યા, એટલે કોક તો લ્યો. આમ આ બે જ સહજાનંદ સ્વામીના સુરવીર સત્સંગીઓએ વડોદરાના વિદ્વાનોની સભામાં હોપો પાડી દીધો. વિચારે ચડી ગયા બધા પંડિત, અને જે પેલા બે પંડિતો હતા ને બણગા મરતા હતા ને શિક્ષાપત્રીમાં ખોટું લખ્યું છે ને કળિયુગમાં એવું થાય નહીં, એ તો સંપ્રદાયમાં હારા હારા શબ્દો ને વાક્યો લખીને શાસ્ત્ર બહાર પાડે એથી સંપ્રદાય આમ બહુ મહાન લાગે પણ એવું કાંઈ થતું છે રહેવાતું છે, એ તો હાવ દિગ્મૂઢ થઈ ગયા. બોલે ચાલે. પછી વળી ધનેશ્વરભાઈએ પાછા રણછોડ મહારાજને હાથમાં આપ્યા, તમે લ્યો બીજું કોણ લે, આપણે એકા બીજી લઈ. અને પછી રણછોડ મહારાજે શું કીધું ખબર છે કે પંડિત તો સાંભળો કે અમારા હાથ તો દાજતા નથી આ કોલસાથી, પણ અમારું ધોત્યુંય ન બળે, ધોત્યુંય કે શું, ધોત્યામાં કોલસા લઉં છું કે અમારું ધોત્યુંય આજ દિવસ સુધી કોઈ પણ સ્ત્રીને અડ્યું નથી કે, એમ કહીને ધોતિયા ને શેડા માં કોલસા નાખ્યા અને આખી સભામાં ફેર્યા. પંડિતોને બતાવ્યું અને પછી કોલસા ફેંકી દીધા અને પછી ધોત્યુંને હાથ બતાવ્યા કે જો અમારું ધોત્યું ઘાત દાઈજાશ, તમે શું ક્યારના વાતો કરો છો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનના આવા જોરદાર હરિભક્તોનું આવું આચરણ જોઈ સભા દિગ્મૂઢ થઈ ગયો. અને એ સભામાં જે બેઠા હતા સારા સત્સંગી વિદ્વાનો ડાયા માણસો, એ બધાએ કે સાબાશ સાબાશ, તમે વડોદરા સિયાજીરાવ સરકારની સભા જીત્યા છો, તમને બેને ધન્યવાદ છે. ઘણી વાણીની સાઠમારી કરીને જીતવી એ વસ્તુ જુદી છે, વર્તનથી સભા જીતવી એ વસ્તુ જુદી છે. આમથી આમ તર્ક વિતર્ક આપી અને પ્રમાણો લાવીને બુદ્ધિથી સભા જીતવાની વાત જુદી થઈ પંડિતાઈથી. આ તો વર્તીને સભા જીત્યા એટલે પંડિતો બહુ રાજી થયા અને સ્વામિનારાયણ ભગવાનનો જોરથી જયઘોષ કર્યો. જોરથી જયઘોષ થયો ત્યારે સિયાજીરાવ સરકારને એના શયનખંડમાં સંભળાણો. સરકારને એમ થયું કે હું આંકલા પડકારા સભામાં થાય છે. એટલે સિયાજીરાવ સરકાર આવ્યા, પહેલાં શું પંડિતો આ બધું છે અને વાત કરી. ત્યારે સિયાજીરાવ બહુ રાજી થઈ ગયા અને રાજી થઈ અને હોનાનો હારને એવું રણછોડભાઈને આપવા માંડ્યા. ત્યારે કહે છે ભાઈ મારે હોનું બનવું જોતું નથી, એ મારે શું કરવું છે, હું ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુરુ ગોપાલ સ્વામીના આશીર્વાદથી સુખી છું. આ હોનામાંય કળિયુગનો વાસ છે, વળી હોનું રાખી કોક મારી નાખે, અમે અમારા નિજાનંદમાં સહજાનંદમાં મસ્ત છીએ કે એમ એણે જવાબ દઈ દીધો. પણ રાજાનું આપેલું હોનામાંય ન લોભાણા, નહીં કામ, નહીં લોભ, નહીં ક્રોધ. આવા ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આ ધરતી ઉપર લાખો માણસ થયા છે. એ સ્વામિનારાયણના પ્રતાપે એમણે બ્રહ્મચર્ય પાયા છે. સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે એવી રીતે મહાન થયા છે. માટે ભગવાનનો જો પ્રતાપ હૈયામાં રાખો તો જરૂર બ્રહ્મચર્ય પળે પળે પળે. ભક્તાનામ કામ વાસનાચ ભક્તેવ નાસ્યમ ઇત્યાહ ભગવાન એન. ભક્તની વાસના ખુદ ભગવાન જ ટાળે છે, ભગવાનની ભક્તિ જ ટાળે છે એમ કહીને ભગવાને જ એવી વાત કહેલી છે. પ્રોક્તેન ભક્તિ યોગેન ભજતો મા સકૃત મુને હે કામા હૃદયા નસ્યંતી સર્વે મયી રુધિ સ્થિતે. ભગવાન કહે છે કે જે ભક્ત ભક્તિ યોગથી મને વારંવાર અખંડ ભજ્યા કરે છે તો એના હૃદયમાં રહેલા કામને હું ટાળી દઉં છું. એના હૃદયમાં જ્યારે હું પ્રગટ થાવ છું ત્યારે એની સર્વે વાસનાઓ નાશ થઈ જાય છે. વળી ધર્મામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટતા કરી છે, ત્રણ બાબત લખી છે કામ વાસના ટાળવાને માટે, બહુ સમજવા જેવી. ભગવાન કહે છે કે એક પ્રથમ સાધન કામને બાળવાનું ભગવાનને વિશે ભક્તિ, બીજું સાધન સાધુનો સમાગમ, ત્રીજું કારણ ધર્મ નિયમનું પાલન. જે માણસ ધર્મ નિયમનું પાલન કરે, સાધુ સંતોનો સમાગમ વિશેષ તૈયાર રાખે અને પરમાત્માનું ભજન ભક્તિ વગેરે ખૂબ કરે, આ ત્રણ સાધનો જો કરે તો ત્યાગીનો દુર્જેયમ કામમ જીતવા યાંતિ પરમ સુખમ. તો ખરેખર એ દુર્જય એવા કામને જીતી અને મહા મોટા સુખને ચોક્કસ પામે છે એમ ધર્મામૃત સત્સંગી જીવનમાં કહ્યું છે. અને એટલા માટે ભગવાનના પ્રતાપે આ કળિયુગમાં પણ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળી શકાય છે, પાળી શકાય છે, પાળી શકાય છે, ભગવાનના પ્રતાપે પાળી શકાય છે. રામ ત્યાં કામ નહીં, કામ ત્યાં નહીં રામ, તુલસી દોનો નવ રહે રવિ રજની એક ઠામ. જો કામ વાસના હૈયામાં રાખાય તો ત્યાં ભગવાન ન હોય, અને ભગવાન જો હોય તો પછી કામ ન હોય. કારણ કે રવિ અને રજની બે એક ઠામ રહે નહીં. ભગવાનનો ભક્ત હોય, ભગવાનને હૈયામાં રાખે તો કામ કદી એને પીડતો નથી. પણ જેને ભગવાનનો આશરો નબળો હોય, ભગવાનમાં ગાઢ પ્રેમ ન હોય, સાધુનો અતિ સમાગમ હેદભાવ ન હોય અને ધર્મ નિયમમાં ઢીલું હોય એને કામ આદિ શત્રુઓ જરૂર પીડે છે. હવે એક પ્રશ્ન એવો કર્યો કે ગ્રહસ્થ પહેલા બ્રહ્મચારીને કેમ લખ્યા અને પછી ગ્રહસ્થને લખ્યા. એનો ઉત્તર એવો આપ્યો કે બ્રહ્મચારીને બમણું પ્રાયચિત કીધું છે ગ્રહસ્થ કરતાય. હરિત મુનિએ બ્રહ્મચારીને ગ્રહસ્થ કરતા બમણું પ્રાયચિત બતાવ્યું હોવાથી પ્રથમ એને ધર્મ ગ્રહણ કરાવવો જરૂરી છે, કેમ જે પ્રાયચિતના ભોગ ન બને, એટલા માટે પહેલું બ્રહ્મચારીનું નામ લખ્યું છે એવું સમાધાન કર્યું. વળી એમ કીધું કે બ્રાહ્મણનું નામ પહેલા શા માટે, ત્યારે એમ કહ્યું કે ભાઈ બ્રાહ્મણોને પ્રાયચિત વધારે કહ્યું છે, કેમ જે વિષ્ણુ સ્મૃતિમાં એમ કહ્યું છે કે બ્રાહ્મણોએ પૂરું પ્રાયચિત કરવું, ક્ષત્રિયોએ પોણું પ્રાયચિત કરવું, વૈશ્યોએ અડધું પ્રાયચિત કરવું અને શૂદ્રોએ પા પ્રાયચિત કરવું. આવી રીતે બ્રાહ્મણોને માટે પહેલું નામ લખવાનું કારણ એ છે કે એમને ધર્મગ્રહણ ત્વરાથી કરવો જોઈએ. હવે ગ્રસ્તાશ્ચ મયારામ ભટ્ટાધ્યાયે મદાશ્રિયાહા, આમાં ગ્રહસ્થ શબ્દની વ્યાખ્યા કરે છે કે ગૃહેશુ દારેશુ નિમિત્ત ભૂતેશુ તિષ્ઠંતી ઇતિ ગ્રહસ્થા. ગૃહે તિષ્ઠંતી ઇતિ ગ્રહસ્થા એવી વ્યાખ્યા લીધી નથી. નહી ગૃહમ ગૃહમ ઉચ્યતે, ગૃહિણી એવ ગૃહમ ઉચ્યતે, ઘર ઘર ગણાતું નથી. ખ્યાલ આવ્યો? ગૃહિણી જ ગૃહ ગણાય છે. એટલા માટે એવું કીધું કે ગૃહેશુ દારેશુ, ગૃહેશુ નો અર્થ દારેશુ, પત્નીની સાથે નિમિત્ત ભૂતેશુ તિષ્ઠંતી, એમાં બંધાઈને આસક્તિથી રહેતા હોય એ નહીં હો, પાછા પત્નીની સાથે નિમિત્ત માત્ર રહેતા હોય એવા જે છે તે મારા આશ્રિત ગૃહસ્થ છે બંધન વિનાના. અને મયારામ ભટ્ટનું નામ શા માટે? તો મયારામ ભટ્ટ એવા હતા કે મયારામ ભટ્ટ ગર્ભંગ થયા અને એને વિચાર એવો થતો હતો ઘરમાં રોટલા ઘડવાવાળું કોક જોઈએ, એટલે ગુરુ રામાનંદ સ્વામીને પૂછવા માટે લોજ ગયા. રામાનંદ સ્વામી પણ એવા સદગુરુ હતા, પોતાના શિષ્યના હૃદયના સંકલ્પને જાણીને કથા વાર્તા કરતા કરતા વાત વાતમાં બોલ્યા કે કોઈ ત્રણ ફેરા ફરીને અમને પૂછવા આવે ચોથો ફરું કે નહીં, અમે સ્પષ્ટ ના કહી દઈએ જો સુખી રહેવું હોય ને તો ચોથો ફરતો નહીં, અમારો તો આ સિદ્ધાંત છે. મયારામ ભટ્ટ સમજી ગયા અને તરત જ એમને લગ્ન કરવાનું માંડી વાળ્યું. અને ત્યાર પછી ગુરુનો રાખડી બાંધતા આશીર્વાદ મળ્યો કે કદી તને હવે કોઈ પ્રકારે કામ વિક્ષેપ નહીં કરે. ત્યારથી રામાનંદ સ્વામીના પ્રતાપથી મયારામ ભટ્ટ મહા નિષ્કામી હતા, ગ્રહસ્થ હતા, છતાં પણ એ ગ્રહસ્થ કહેવાના જ હતા. આવા દ્રઢ બ્રહ્મચારી નિષ્કામ ગ્રહસ્થ મયારામ ભટ્ટ, વળી બ્રાહ્મણ અને રામાનંદ સ્વામીના જૂના સત્સંગી, એવા હેતુથી ભગવાન સ્વામિનારાયણે મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું છે. વાલા ભક્તો, પાંચમા શ્લોકની કથા આપણે કાલે લેશું. આવી રીતે શિક્ષાપત્રીના ચાર શ્લોકની કથા અહીંયા પૂરી કરી અત્યારની કથાને વિરામ આપશું.